શ્રી વૈષ્ણવના ચરણોમાં સાદર વંદન. મહારાજ પરીક્ષિત પ્રેમથી વૃત્રાસુરનો પાવન પવિત્ર પ્રસંગ સાંભળે છે. સવારના સત્રમાં ચર્ચા થઈ કે દેવતાઓના અધિપતિ ઇન્દ્રદેવ બધા દેવતાઓએ દધીચી ઋષિ પાસે એમના શરીરના હાડક્યા અસ્થિને માંગ્યા. અને હડક્યા એવી વસ્તુ છે કે મર્યા પછી દઈ શકાય, કારણ કે કોઈ એક અંગનો એક પાર્ટ એક હડક્યો ન જતો, આખું શરીરના બધા અવયવો જતા. તો મને એમ થયું કે દધીચી ઋષિ રામ જન્મ કરતા જાય, પણ કૃષ્ણ જન્મમાં તો એને ભાગ નહીં લેવા, એટલે કમિટમેન્ટ આપી દીધું કે હું તમને શરીર આપી દઈશ. પણ મેં કીધું શરીર છોડે તો પછી રામ જન્મ રહી જાય એને. મેં તો ભલે ઇન્દ્રદેવને ઉપકારમાં શરીર દેતા જાય પણ રામ જન્મ કરતા જાય. પણ હવે કૃષ્ણ જન્મ કરાવવા રહેશે તો પછી ઇન્દ્રદેવ બિચારા ચિંતામાં રહેશે. સુખદેવજી કહે છે, બોલો તમે પણ ભાગવત નો શ્લોક, સુખમુખાત અમૃતમય છે. એતાવાન વ્યયો ધર્મ પુણ્ય શ્લોકે રૂપાસિત યો ભૂત શોક હર્ષાભ્યા આત્મા સોચતિ હૃષ્યતિ અહો દૈન્યમ અહો કષ્ટમ પારક્યે ક્ષણ ભંગુરે યન્નોપકુર્યાદસ્વાર્થે મર્ત્ય સ્વજ્ઞાતિ વિગ્રહે. હે દેવરાજ ઇન્દ્રદેવ, એતાવાન અવ્યયો ધર્મ પુણ્ય શ્લોકે ઉપાસિત. પુણ્ય શ્લોકની ઉપાસના કરવાવાળા ભક્તજનો માટે અવ્યય સનાતન ધર્મની વાત થઈ રહી. શું કે હંમેશા બીજાના દુઃખને જોઈ અને સુખી કરવાની ભાવના હોય છે. જેવો ચાર પ્રકારના વ્યક્તિ હોય સ્વભાવમાં, વ્યક્તિ તો ઘણા પ્રકારના હોય પણ જે પ્રસંગ અનુસાર વાત કરીએ, એક વ્યક્તિ હોય જે બીજાના સુખમાં સુખી થાય, ગુણથી ભરેલા ગુણીજને દેખીને હૈયું મારું નિત્ય કરે, બીજાના ગુણ જોઈ બીજાનું ધન જોઈ અને અંતરમાં આનંદનો અનુભવ થાય કે વાહ ઈશ્વર આપ. આનાથી વિરોધી લોકો હોય બીજાનું સુખ જોઈને દુઃખી થાય કે હારું આ ફાવી ગયા અમે રહી ગયા. પહેલા બીજાના સુખમાં સુખી, એનાથી વિરોધી બીજા નંબરના બીજાના દુઃખમાં સુખી. ઈ દુઃખી થાય તો મજા આવે આપણને થોડી. ત્રીજા બીજાના દુઃખમાં દુઃખી, અરે ભગવાન કરે આનું દુઃખ હોયું જાય, હું થાય તો કંઈક મદદ કરી દઉં. ગામડાઓમાં પહેલાં આવી ભાવનાઓ હતી, પીડ જોઈને પાડોશીનું પડતું આંસુ ખારું હતું, પાડોશીની પીડા જોઈને તે દુખતા હતું. પણ અમુક લોકો આમાંય વિરોધીઓ હોય છે કે જેવી રીતે આગળ કીધું કે બીજાના દુઃખમાં સુખી, પણ ઘણા લોકો બીજાના સુખમાં દુઃખી થતા હોય. દુઃખમાં દુઃખી તો વાંધો નહીં પણ બીજાના સુખમાં દુઃખી સેમ છે પણ દુઃખી સુખીની વાત છે. પણ જે પ્રેમી વૈષ્ણવ ભક્તજનોની વાત છે જ્યાં સ્વભાવની, તો અહીંયા દધીચી મુનિ કહે છે કે જે મનુષ્ય બીજાના જીવોના દુઃખને જોઈને દુઃખી થાય અને બીજાના સુખને જોઈને પ્રસન્ન થાય, એવા પરોપકારી વૈષ્ણવ મહાપુરુષો આવા સ્વભાવ આવા ધર્મને અવ્યય ધર્મ માને છે. શ્રીલ પ્રભુપાદ સુંદર તાત્પર્ય આપતા સમજાવે છે. ભગવદ્ ગીતાના ઘણા બધા શ્લોકોને સ્મરણ કરાવતા કહે છે કે બધામાં આત્માને પરમાત્માની દર્શન કરવું જોઈએ. જોવો જોઈએ, તમે વિચાર કરો એક સહજ રીતે કે કોઈ આપણી નિંદા કરે આપણને વઢે તો આપણને ગમે છે, ન ગમે ને તો આપણે કોકની કરીએ. જે વસ્તુ મને નથી ગમતી તો એ બીજાને નહીં ગમતી હોય. અચ્છા કોઈ આપણને વખાણ કરે આપણને પૂજા તો આપણને ગમે તો મતલબ એ બીજાને ગમતું હશે તો હું એ દઉં. આત્મવત સર્વભૂતેશુ યપશ્યતિ સપશ્યતિની વાત છે કે જે વસ્તુ મને પ્રસાદ સારો મળ્યો છે તો મને હારો હારો પ્રસાદ ભાવે તો બીજા ભક્તો નહીં ભાવતો એને દઉં. આવી ઘણી નાની નાની વાતો છે પણ સાર સિદ્ધાંતને સમજવાની વાત છે કે ભાઈ જે વસ્તુ મને નથી ગમતી મને નથી પસંદ તો એ પણ મનુષ્ય છે એ પણ જીવ છે એને નહીં ગમતી એટલે હું એને કષ્ટ નહીં આપું. जो तन से मन से वचन से तन थी मन थी पण अने वचन थी जो देत सबको सुख तुलसी पातक मिटत है देखत ताको मुख। जे वैष्णवे आ सद्गुण धारण कर्या के बीजाने तन थी वाणी थी वचन थी हवे सुख देवू छे, तुलसीदास जी कहे छे के एवा वैष्णवना मुख जोवाथी पातक मिटत पाप मटी जाय। બહુ ઊંચી સ્થિતિ છે, અવ્યય ધર્મની વાત થઈ રહી છે। વિચારવું જોઈએ હંમેશા, અહો દૈન્યમ અહો કષ્ટમ પારક્ય ક્ષણ ભંગુરે। દધીચી મુનિ કહે છે દેવરાજ ઇન્દ્ર વિચાર તો કરો, આ જે શરીર છે જેને આપણે સ્વાર્થવશ સુખી કરવા માટે અથવા આપણા જેને માનીએ છે પરિવારવાળા હાગા, એ પણ શરીર શરીરમાં છે, પણ આ હાડ ચર્મ ને જ સુખી કરવું આપણા કે આપણું કે આપણાનું, આ તો ક્ષણભંગુર છે। આ શરીર અમુક સમય માટે મળ્યું છે અને અમુક સમયમાં વયું જવાનું એ પાકું જ છે। જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, એટલા માટે આ શરીરને પોતાનું માનવું મૂર્ખતા છે। પારક્ય, જેવી રીતે યુધિષ્ઠિરજી શોક કરતા કહે છે પારક્ય દેહ, મેં કેટલાની હત્યા કરાવી નાખી આ શરીર માટે। તમને આપણને પ્રશ્ન થાય કે શરીર બીજાનું હોય પારકું, આ તો મારું છે ને, હું તો મારા શરીરમાં રહું છું, પણ નહીં, જો પારક્ય દેહ, કોઈનું પણ કોઈ શરીર આપણું છે જ નહીં। વ્યવહારમાં પણ તમે જો, નારદ મુનિએ નળકુંવર મણિગ્રહની સંજ્ઞામાં કીધું છે ત્યાં વીટ ક્રિમી ભસ્મ સંગીત કે આ જે શરીર છે એને પારકું, એટલે બીજા બીજા લોકો એને પોતાનું માને છે, એટલે આપણું તો પારકું જ થઈ ગયું। જન્મ દેતાની સાથે મા એમ માને છે કે આ દીકરો મારો છે, આ શરીરમાં રહેનાર ભલે આત્મતત્વ નથી જાણતી પણ મારો છે। પિતા પણ સમજે છે કે મારો પુત્ર છે, ભણવા જાય મિત્રો સમજે મારો છે, જે સ્કૂલમાં જાય ટીચર સમજે કે આ મારો સ્ટુડન્ટ છે, કોકને ત્યાં ભણી ગણી નોકરીએ લાગે તો એ બોસ સમજે કે આ મારો મારો માણા, અને આ બધા મારું મારું કરતા રહી જાય, જ્યારે લગ્ન થાય એટલે આવે મારા, અને એ મારા મારા કરતા હોય ને ભગવાનની મહેર થાય કોળો ભરાય, તો જે છોકરા આવે કે આ મારા બાપા છે, ખોટું કોઈ બોલે છે આમાં તમે વિચારો, જે લોકો મારું મારું કરે ખોટું નથી, એના છે સંબંધ અલગ છે, પિતા રૂપે પુત્ર રૂપે ભાઈ રૂપે સંબંધી રૂપે મિત્ર વિદ્યાર્થી કે નોકર જે રૂપે હોય, પણ આ લોકો પોતાનો કે છે ને આપણને મારો મારો કરે જ છે। જે એક ચેનલ પૂરી થઈ તો બીજી ચેનલ ચાલુ થાય તે પુત્રો મારો મારો કરશે, પણ આ જ શરીરને આપણે સજાવતા હોય તૈયાર કરતા હોય, નારદજી કહે છે વીટ ક્રિમી ભસ્મ સંગીતમ, આ શરીર એક રાખ થવાનું છે, એટલે અગ્નિદેવ કહે છે તમે બધા ભલે તમે મારો મારો કરો, છેલ્લે મારે ખાવાનું છે, નાસ્તો મારો છે। અગ્નિ એક દેવ છે ને એમાં જયારે બાળવામાં આવે, શરીર તો બળવાનું છે ને, હિન્દુઓના શરીર બળે છે, કોઈ મુસલમાન ના કહે તો અગ્નિદેવને નહીં મળે, એ લોકો તો એને એમ છે કે ભાઈ આ મિયાને આપણે નાખી દઈએ તો પછી છે ને કયામત હોગી ઓર હમારે મિયા જન્નત મેં જાયેંગે લે જાય, ઓલા કીડા ખાઈ જાય શરીર, એને એમ છે કે એક દિવસ આવશે એ થશે ઉભા, પણ જો એ શરીરને બાળતા નથી એ લોકો, ખ્રિશ્ચન લોકો ઘણા અલગ અલગ એના ધર્મ અનુસાર, તો એ શરીરની જે જમીનના કીડાઓ છે એ ખાઈ જાય, તો એકનું શરીર રાખ બની ગયું બીજાનો કીડા। અમુક પરોપકારી આત્મા હોય જંગલોમાં કે મરુભૂમિમાં મરી જતા હોય તો નાના ગી દાદી માંસ પક્ષી પશુઓ ખાઈ જાય, જેવી રીતે વૃત્રાસુરજી આગળ શીખે છે કે મરવું પણ સારું છે, કમસે કમ બીજાને બ્રેકફાસ્ટ નાસ્તો તો દઈને જાય, પશુ પક્ષીઓને રણમાં કામમાં તો આવીને જાય, માટી ખાહે જનાવર મહા મહોત્સવ હોય, મરનો ભલો વિદેશી કવિઓએ ગાયું કે કમસે કમ પશુ પક્ષી ઘી દાદી માંસ ખાનારને તો એકદમ ફિસ્ટ મળી જાય, મહોત્સવ થઈ જશે। તો આપણે ભલે ગમે એટલું સજાવતા હોય, પણ છેલ્લે તો આ શરીર અગ્નિદેવ કે મારું છે. એ ગીધ કૂતરાઓ વિચાર કરતા છે, કાંઈ બેટા ફરી લે તું તાર કારમાં, બાકી છેલ્લે મારો આહાર છે. પારક્ય દેહ છે, એક તો પારકું છે અને બીજું ક્ષણભંગુર છે, ઘડીક માટે જ મેળવું છે. તો પછી આ શરીરથી પોતાનો સ્વા અર્થ સાધી લેવો છે. આ જ શરીરથી જો ભજન કરવામાં આવે, ધર્મનું પાલન કરવામાં આવે, તો આ શરીર અનિત્ય છે, પણ આનાથી નિત્ય વસ્તુ વૈકુંઠ ખરીદી શકાય. નહીં તો આ સંસારના મિથ્યા પદાર્થોને આપણે ભેગા કરવા માં રહેશું. સવારે સાંભળ્યો હતો ને શ્લોક કે ગંગાજીમાં જેટલી રેતી નથી ને એટલા પરિવારને શરીર આપણે બદલી નાખ્યા. ભૂલી ગયા, પણ ભૂલી જવાથી કઈ સત્ય અસત્ય ન થઈ જાય ને. કોકના ઉછીને લીધે આપણે ભૂલી જાય તો ઓલો મૂકી દે કે આપણે ભૂલી ગયા ગયા જન્મમાં કોણ આપણા પિતા હતા, કોણ હગા હતા. આપણે આ જન્મ વાળાને ભૂલી જાય છે, ગયા જન્મ વાળાને ભૂલી જાય, પણ ભૂલી જવાથી નહોતું એવું નથી. તો એનો અર્થ છે કે આ જન્મમાં જે હગા છે એને છોડવાના. આ ચક્કર તો ચાલુ જ છે જન્મ મરણ. હવે આ માનવ દેહ આમાંથી છૂટવા માટે કઈ રીતે? શાસ્ત્ર અનુસાર ધર્મનું પાલન કરે. પણ આપણે જોઈએ છે કે આપણે આપણી બુદ્ધિમાં એક ભોગીની કર્મીની સત્સંગ ગુરુ સત્સંગ ગુરુના અભાવમાં જે લોકો છે એની બુદ્ધિનો ધ્યેય ચરમલક્ષ શું હોય છે? ધન, ધર્મ નહીં. પણ એ ધન એની રક્ષા નહીં કરીએ શરીરની, ના તો ધન એની સાથે જવાનું. પણ આ ધર્મનું પાલન કર્યું છે તો એ ધર્મથી શરીરની રક્ષા થશે અને એ ધર્મથી આત્માનું પણ કલ્યાણ થશે. એટલે આપણે ગુજરાતીમાં કહેવામાં આવે તો ધનને આપણે હાચવવું પડે અને ધર્મ આપણને હાચવે. અને છતાં ભેગું કરીને તો છોડવાનું તો છે.
જાયેગા જબ યહાં સે કુછ ભી ન સાથ હોગા,
કઈ હારે નથી આવવાનું. લોચનદાસ ઠાકોરજી કહે છે, ગોવિંદદાસ,
એ ધન યૌવન પુત્ર પરિજન ઈતે કિયા છે પરતીતી રે. એ ધન યૌવન પુત્ર પરિજન ઈતે કિયા છે પરતીતી રે. કમલ દલ જલ જીવન તલ મલ,
કમલ દલ જલ જીવન તલ મલ,
ભજહુ હરિ પદ
જીવન છે જેમાં મળ્યું છે ધન, યુવાની આ શરીર, પુત્ર પરિજન ઈતે, આ હારે નથી આવવાનું. અરે તમે જોવો છો ને, કમળની પાંદડી ઉપર ઝાકળ બિંદુ પડ્યું હોય, બસ એ કેટલો ટાઈમ રહે? કેવલ એક પવનની લહેર આવે અને ઉડી જાય. એમ પાણીના પરપોટા જેવું આપણું માનવ જીવન છે. અને આપણે સમજી બેઠા છે કે ના ના આઈના ધામમાં નાખવાના, એ વાંધો નહીં આવે, પણ ક્ષણ માનસ થયું. અસલી ધન તો માનવ જીવનનું મહામંગલ કલ્યાણ કરે એ સત્સંગ છે.
ભજ હું રે મન શ્રી નંદ નંદન અભય ચરણ અરવિંદ રે. ભજ હું રે મન શ્રી નંદ નંદન અભય ચરણ અરવિંદ રે. દુર્લભ માનવ જન્મ સતસંગે,
દુર્લભ માનવ
જન્મ સતસંગે, તર હો એ ભવ સિંધુ રે,
તર હો એ ભવ
સિંધુ રે. ભજ હું રે મન શ્રી નંદ નંદન અભય ચરણ અરવિંદ રે.
ભજ હું રે મન શ્રી નંદ નંદન
અભય ચરણ અરવિંદ રે.
બહુ સરળ બંગાળી ભાષામાં વૈરાગ્ય આવે એવું સાર ભજન એમને લખ્યું છે. કૃપણ દુર્જન ચપલ સુખલબ લાગી રે વિફલે સેવન. હે કૃપણ, કૃપણ અજિતેન્દ્રિય ભાગવતમાં લખ્યું છે. કૃપણ કોને કહેવાય? કંજુસ, એક અર્થ સાધારણ અર્થ. પણ કૃપણનો માર્મિક અર્થ એક જેની ઇન્દ્રિયો એના વશમાં નથી અને શાસ્ત્ર વેદ વિરુદ્ધ અધર્મમાં પ્રવૃત્ત પુરુષ. યો એતદ અક્ષરમ અવિદિત્વા ગાર્ગી યસ્માત લોકાત સ પૈતિ સ કૃપણઃ. બૃહદારણ્ય ઉપનિષદ યાજ્ઞવલ્કને ગાર્ગીને યાજ્ઞવલ્ક યાજ્ઞવલ્ક ઋષિએ જવાબ આપ્યો, ક કૃપણ. રાજા જનકની સભામાં 1000 સોનાથી મઢેલી ગાયું મૂકી જનક મહારાજે કીધું કે જે પોતાને ગુરુ સાબિત કરી દે આચાર્ય એ લઈ જાય. એ બ્રાહ્મણ કોઈ સાહસ નતો કે તો યાજ્ઞવલ્કે કીધું કે ઉપાડો આપણા આશ્રમમાં, તો બધા કહેતો પહેલા સાબિત કરો, જવાબો આપો શાસ્ત્ર. તેમાં પૂછાણું, ક કૃપણ, આ જે દેહ મળ્યો છે એનાથી અક્ષર બ્રહ્મને શરાદ અક્ષરાચો ઉત્તમ મામ પૂર્વગ્રહતી પુરુષોત્તમ. ભગવાન ગીતાના 15મા અધ્યાયમાં કહે છે, અર્જુન હું શર અને અક્ષરથી પરે છું એટલા માટે મને પુરુષોત્તમ કહેવામાં આવે છે. અને તાન અવિદિત્વા એને જાણ્યા વગર, શિલ પ્રભુપાદ કૃપણ શબ્દનો અર્થ લખે છે, કાર્પણ્ય દોષો પહત સ્વભાવના તાત્પર્યમાં ભગવદ્ ગીતા 2:7 અર્જુન કહે છે કે મારામાં કૃપણતાનો દોષ આવી ગયો, ધર્મના શ્રેય તત્વને હું નથી સમજી રહ્યો, વિમૂઢ ચેતા. તો તમારા શરણમાં શિષ્યત્વ સ્વીકાર કરીને કહું છું, મારી માટે શ્રેય હોય કયો. શિલ પ્રભુપાદને આ ઉદાહરણ પ્રભુપાદ કહે છે કે આ માનવ જીવનના મહત્વને સમજીને આત્મા તત્વને ઓળખીને જે ભગવદ્ ધામની ગતિનો વિચાર નથી કરતા અને કેવલ કુતરા બિલાડાને જેમ ખાઈ પીવે ઊંઘે હુવે મરી જાય એને કૃપણ કહેવાય. ભાગવતમાં બેઠા છે તો કૃપણોની ડિક્શનરીમાંથી આપણું નામ કાઢી નાખવું જોઈએ અને બ્રાહ્મણોની ડિક્શનરીમાં જાઓ. પ્રભુપાદે લખ્યું છે કે મેં ઇસ્કોન બ્રાહ્મણો બનાવવા માટે કહ્યું છે જે બ્રહ્મને જાણે છે. કર્મથી બ્રાહ્મણ, તેના સંસ્કારો બ્રાહ્મણ જેવા છે. અને શું છે બ્રાહ્મણનું લક્ષણ? એ ન્યાય વાત થઈ ગર્ગ યાજ્ઞવલ્કે કીધું, ખાલી એક અ કાઢી નાખ્યો, બાકી શ્લોકીનો યતદ અક્ષરમ વિદિત અને ઓલા પણ અવિદિત્વ હતું, અહીંયા વિદિત્વ. સારું ફોગા ફૂટે જાગે ખરા. હું આમ જ ફૂટી જશું એક દી, હવા નીકળી જશે એમ નથી થતું, જીવન તો એવું જ છે ને. પણ જીવનના લક્ષ્યને સમજીને ભજન ને પવિત્ર શાસ્ત્ર અનુસાર જીવે છે બ્રાહ્મણ છે, ભગવાનને જાણે છે. ગોવિંદાસજી કહે છે કૃપણ નથી બનવું. આ સંસારમાં જે કાંઈ સુખદાયક વસ્તુ તમને સ્પર્શ કરવાથી લાગે છે, જોવાથી લાગે છે, આ તો ઇન્દ્રિયોના વિષય છે, દુઃખની યોનિ છે. બુધા ન રમતે, કૃષ્ણ કહે છે કે બુદ્ધિમાન એમાં ન પડે. જેવી રીતે પતંગીઓ હોય, તમે જોયું છે આ ફોક્સની વરસાદની સિઝનમાં, એને રૂપ બહુ ગમે પણ એ તો એનું મૃત્યુનું નિમંત્રણ છે. જીભના ફેરામાં માછલી બિચારી મરી જાય છે, કાંટામાં હલવાઈ જાય. કાનના સ્પર્શમાં આવીને હિરણ બીન વજાવે મરી જાય, પકડીને લો મારી નાખે. ઉદાહરણ દીધા છે, મીન હતા પંચ ભીરેવ પંચ, કુરંગ માતંગ પતંગ ભૃંગ. હવે એક એક ઇન્દ્રિયોના તર્પણ કરવાથી, તંતુષ્ટ કરવાથી જાન ખોઈ બેસતા હોય તો આ માનવ તો પાંચે ઇન્દ્રિયોને ભોગે છે. હાથી ત્વચાના કારણે તો ફસાય છે ને, તો આપણે તો પાંચે ઇન્દ્રિયોના ભોગોમાં લાગ્યા છે, જે દુઃખ યોની એ બધે. એટલે વિવેકી પુરુષે વિચારવું જોઈએ. બિન સત્સંગ વિવેક ન હોય. વિવેક એટલે શું? કે સાર હું અસાર હું, મારા માટે લાભ શું નુકસાન છું, ધર્મ શું અધર્મ હું, મારે કરવાનું છું, એનો એને બુદ્ધિમાં વિવેક હોય. જેવી રીતે વિવેકી પક્ષીમાં હંસનું નામ લીધું છે કે એને ખબર છે મારે દૂધ પીવાનું છે, મારે મોતી વીણવાના છે, નહીં કે પાણીને કૂડા કરકટ, એનો વિવેક છે એની બુદ્ધિમાં. તો એવા પુરુષો વિચારે કે નહીં નહીં, આ બધું મિથ્યા છે, નશ્વર છે, ક્ષણિક છે, અને હું નિત્ય છું, અવિનાશીનો અંશ છું. મમેવાંશો, કૃષ્ણ કહે છે મારો અંશ. અને આ સંસારની ક્ષણિક દુઃખદાયી નશ્વર વસ્તુ જીવને સુખ ના આપે કે વિજાતી જાતિમાં સુખ જ ન મળે. જીવ ચિન્મય છે, આ સંસાર ભૌતિક છે, તો એ તો જાતિ જ ફેર થઈ ગઈ. જે ચિન્મય તત્વ છે, ચેતન તત્વ, એને એને જળ તત્વમાં સુખ મળી જ ન શકે. તત્વથી વાત કરીએ તો એટલા માટે અહીંયા શબ્દો દધીચી મુનિના વિચારવા જેવા છે કે ના ના, દેહ જે છે એ પારક્ય છે અને ક્ષણભંગુર છે, એટલે આમાં આસક્ત રહી અને આના સ્વાર્થમાં પડી અને અધર્મ ન કરવો જોઈએ, પાપ ન કરવો જોઈએ, પરોપકાર કરવો જોઈએ. શ્રીલ પ્રભુપાદ ચૈતન્ય ચરિતામૃતને આમાં યાદ કરે છે. ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હૈલ જાર, આપણો જન્મ ભારતની પવિત્ર ભૂમિમાં અને એમાં તે માનવ દેહ કેટલી દુર્લભ. શંકરાચાર્યને કેવું પડ્યું છે, દેવ આ તો દેવતાઓને ત્રણ વસ્તુ દુર્લભ છે, મનુષ્યત્વમ, મુમુક્ષત્વમ, મહાપુરુષ સંશ્રય. જો થયો છે તો પછી હવે તમારું ને મારું બધાનું કામ છે, જન્મ સાર્થક કરો, હરિભજન કરીને અને પછી પ્રચાર કરો, પરોપકાર કરીને. કારણ કે કોઈ પણ જીવની ઉપર સાચી દયા, સાચો પરોપકાર, જીવે દયા કૃષ્ણ નામ સર્વધર્મ સાર, એ જીવને જન્મ મૃત્યુમાં ભટકાવે છે. એના અજ્ઞાન, એનું કર્મ, ભગવાનથી વિમુખતા, બસ એને ભગવાનનું નામ, ભગવાનનો પ્રસાદ, કથા આપી દો, આ જીવને જન્મ મૃત્યુમાંથી છોડાય, આ એનો સૌથી મોટો ઉપકાર છે. નહી તો દેવતાઓ વિચારે છે આ માટે, આ ભારત ભૂમિના જન્મ માટે. એતાવત જન્મ સાફલ્યમ, ભાગવતનો એક પવિત્ર શ્લોક, ભગવાન કૃષ્ણ વૃંદાવનમાં વૃક્ષોને જોઈને બોલે છે બલરામજીને, સખાઓને, બધાને, કે જોવો તો ખરા સખાઓ, આ વૃક્ષોનો જન્મ સફળ છે. કારણ કે એનું જે કાંઈ છે એ બધું બીજા માટે છે. એવી જ રીતે પ્રાણે અર્થે ધિયા વાચા શ્રેય આચરણમ સદા, ભગવાને જે આપણને આપ્યું છે એનાથી હંમેશા બીજાનું ભલું જ કરવું છે, શ્રેય કરવું છે. શ્રેય શબ્દનો શુભ, કલ્યાણ, પરમ મંગલ. પ્રેયમાં આટલે એટલા બધા ફસાઈ ગયા છે કે શ્રેયથી ચૂકી ગયા છે. તો મારા દધીચી મુનિની વાત વિચારવા જેવી છે. ઇન્દ્રદેવે સવારે કીધું કે ભૂપાનું કંપિતામ, જે બીજા પ્રત્યે કરુણાવાન હોય જે હોય ને એના માટે કેમ દુષ્ટ થઈ જાય, એની માટે તમે વાત કરો છો, શરીર બધાને પ્રિય હોય અને એમાં તે મરતી વખતે બહુ દુઃખ થાય, તમે મારી પાસે મરવા આવ્યા છો, મને શરીર માગવા આવ્યા છો, વિષ્ણુ આવે તો એ ન દે માણા, બધાને બહુ ગમે. ઇન્દ્રદેવે કીધું બધાને ગમે એ મૂર્ખ્યાઓ ને, તમારી જેવા બ્રાહ્મણો વિવેકીની વાત થઈ રહી છે, કેમ દુષ્ટ છે જે સાધુ નામ. વસુદેવજી વિશે લખ્યું છે, છોકરાનો જન્મ થતા જ કંસ પાસે લઈ ગયા, ત્યારે ધર્મ એને કીધું તો કે હું દઈશ, તો એને કોઈ આશ કે હું ન ત્યાગી શકે મહાત્મા. ચૈતન્ય મહાપ્રભુના પ્રેમી ભક્તોએ લખ્યું છે કે જેને ભગવાન કૃષ્ણની ભક્તિ રૂપી ધન મળી ગયું છે અને એનું સ્વરૂપ એને પ્રાપ્ત થયું છે કે હું આત્મા છું, આ બધું મિથ્યા અને નશ્વર અને દુઃખદાયી છે, અને એક દિવસ આપણે ગમે એટલું ચાહશું તો એ રહેવાનું તો નથી, તે શરીરને ગમે એટલો પ્રેમ કરો તો કોઈ અજર અમર નથી, અને હોત તો અત્યારે ગડદે ગડદી હોત, સારું જ નથી, નગર ખાટલા દાદાઓને હજી પીડ્યા હોત કેટલાય પછા પીડી, ઘરમાં જગ્યાએ ન હોત, સારું ફોટામાં વૈયા જાય તો આપણે જ આવવાનું છે. સીધી વાત છે. પણ ભક્તો હોય એના માટે શું, ત્વત ભક્ત સરિતામ પતિમ ચુલકવત ખદ્યોતવત ભાસ્કર. શંકરાચાર્યના શબ્દોમાં કહું તો જ્ઞાતે તત્વ ક સંસારમ, એકવાર તત્વનું જ્ઞાન થઈ ગયું કે હું આત્મા છું ને હું કૃષ્ણનો છું, તો પછી સંસારની નશ્વર વસ્તુઓ, ક્ષણિક વસ્તુઓ એને ફસાવી ન શકે. અને જેની બુદ્ધિમાં ભગવાન જ શ્રેય થઈ ગયા હોય તો પછી એ છે ને, આ જે સરિતાપતિ જે સમુદ્ર છે ને, સમુદ્ર તો બધી નદીઓનો પતિ ગણાય, કારણ કે બધી નદીઓ એમાં જ આવે, એટલે સરિતાપતિ સતુત સમુદ્રનું એક પર્યાય નામ છે. પણ જે ભક્તિના સમુદ્રમાં રમતો હોય ને, ભક્તિ રસ સિંધુમાં, એને આવડો આ સમુદ્ર ચુલુકવત, એ ખોબામાં ચુલ્લુ ખોબાના પાણી ગુજરાતી ખૂબ છેલ્લું છેલ્લું ને હું કે ખબર નહીં, પણ ખોબાના પાણી જેટલું બધું એટલો જ લાગે. અને આવડો મોટો આખા વિશ્વને પ્રકાશ દેવા વાળા ભાસ્કર સૂર્ય ખદ્યોત્વત, ખદ્યોત એટલે ઓલું જુગનું, વરસાદમાં ઓલા બરસાતી કીડા ન હોય જે થોડું થોડું પ્રકાશ દેતા હોય ઉડતા હોય, આજ્ઞા. કારણ કે એના હૃદયમાં તો પ્રેમ ભક્તિ નો પ્રકાશ છે. મેરુ પશ્યતિ લોષ્ટવત કિમ પરે ભૂમે પતિ ભૃત્યવત. મેરુ પર્વત વિશે આપણા ભાગવતમાં લખ્યું છે કે આખો સોનાનો છે અને 1,00,000 યોજન મોટો છે અને એટલો જ ફરતો, અને એ તે મિલાવટ વાળું સોનું નહીં, પ્યોર ગોળ. એકાદ ગાબડું આવી જાય ને, એકાદ ઢેફોઈ દે તો ભૂખ ભાંગી જાય આખા સંસારની પૃથ્વી વાળાની. પણ આવો સુવર્ણનો મેરુ લોષ્ટવત, માટીના ઢેફા જેવો લાગે ભક્તને. મહારાજ અંબરીશ સપ્તદીપવતી મહી, પણ પછી લોષ્ટવત, પણ એ માટી ઢેફા જેવું લાગતું. નાના પદાર્થમાં ક્યાંથી આ શક્તિ હોય, ભક્તિ ધન ભાઈમાં હોય. અને ભૃત્યવત રાજ સિંહાસનો એને નાના સેવક જેવા લાગે. ચિંતા રત્ન શિલાકવત, ચિંતામણી પથ્થર પણ એને એક રેતીનો કણો લાગે. આપણે તો આ વસ્તુ બહુ ઊંચી પડાય, આવું કઈ લાગે ખરું. કલ્પદ્રુમા આપણે જોયા તો નથી, પણ શાસ્ત્રોમાં આવા વૃક્ષોનું નામ છે, ડિઝાયર ટ્રી જેને કહેવાય, ઈચ્છા પૂર્તિ કરી દે એવા વૃક્ષો છે ભગવાનની સૃષ્ટિમાં. કલ્પ વૃક્ષો ભગવાનના ધામમાં, કે એની વિચે ઉભા રહીને જે પણ કલ્પના જે પણ ઈચ્છા કરો ને એ વૃક્ષ તરત જ પૂર્તિ કરે. પણ કાષ્ટવત લાકડું લાગે. એટલું જ નહીં, સંસાર સર્વમ તૃણ રાશિવત નિજ દેહમ ભારવત, એને એનું શરીર ભાર લાગતું, જોતું જ નથી. આખો વિશ્વ સંસાર એને તણખલા જેવો લાગતો હોય. ગૌર કરુણા કટાક્ષ જે પામી ગયા હોય એ ભક્તોની માનસિક સ્થિતિની વાત થઈ રહી છે. અને પછી લોકોને જયારે 1 મિનિટ પણ હરિભજન વગરની, સત્સંગ વગરની જાય ને, અધને યતન કૈલું ધન ત્યાગીલું. અધન ને મેં ભેગું કર્યું અને અસલી ધન હું ભૂલી ગયો. આપન કરમ દોષે આપની ડૂબીનો, અધન યતન કૈલું ધન ત્યાગીલું. આપન કરમ દોષે આપની અસલી ધનને છોડી અને મારા કર્મની કઠણાઈ ફૂટલાશે કે મેં જે મિથ્યા વસ્તુને મેં ભેગી કરી નહીં. અને મિથ્યા વસ્તુ હોવાના કારણે રહેવાની નથી, એટલે ઈ ગયું અને ઓલું પામ્યો નહીં, લટક્યો તણના મેળનો. કારણ કે અસલી ભગવાન હગા હતા એને મોળખ્યા નહીં, અને આઈના હગાને ઈ રહેવાના નથી, એટલે રહ્યો ને એકે કોઈ નહીં દશા. એટલે દધીચીએ વિચાર કરી લીધો કે નહીં, આવી દુર્દશા જીવનની અપયશ નથી બનાવવાનો થતો. જે વસ્તુ જવાની છે એને ખુશીથી દઈ અને યશ કમાઈ લઉં, પુણ્ય કમાઈ લઉં, ધર્મ કમાઈ લઉં. અને એટલા માટે દેવરાજેન્દ્રને કીધું, તમે ચિંતા નહીં કરો, તમારા જે મનોરથ છે એ હું પૂર્ણ કરીશ. શ્રી બાદરાયણી વાચ સુખદેવજીએ કીધું, એવમ કૃત્ય વ્યવસિતો દધ્યંગ્રી અર્થવણસ્તનું પરે ભગવતી બ્રહ્મણ્યાત્માનમ સંજયન હરો. આટલું કહી અને દધીચી મુનિ ચૂપ થઈ ગયા, એક આસન ઉપર બેસી ગયા. દેવતાઓ બધા ઉભા છે. અને એવમ કૃત વ્યવસ્થિતો અર્થર્વાના પુત્ર ઋષિ દધીચી પોતાના ચિત્તને મનને પરે ભગવતી પરમ ભગવાન શ્રી કૃષ્ણના સ્મરણમાં લગાડી દીધું. જીવનમાં જુઓ મહારાજ પરીક્ષિત બેઠા છે, જે 3 દીમાં જ મરવાના છો, 4 દીમાં. અને આપણે તો ખબર નહીં કેટલું છે, પણ આપણી પાસે કથામાં 2-3 દી થઈ ગયા છે. વૃત્રાસુર પણ શરીર છોડશે, અહીંયા દધીચી શરીર છોડે છે અને પરીક્ષિત તમે છોડવામાં તૈયારીમાં છો. કઈ રીતે છોડાય એ શીખી લેવા જેવું છે. પરીક્ષિતને કેટલું સાંભળવું ગમતું છે, જુઓ કેટલી તંદુરસ્ત અવસ્થા છે. મરવાની બીક જ નથી, મરવાની બીક થોડી. દધીચી તો ખુશ છે. અને હકીકત જે ભગવાનના ભક્તિના ઉચ્ચ શિખર રસ્તા ઉપર હાલતા હોય ને એને મૃત્યુની બીક હોય જ નહીં. એ તો મૃત્યુને મહોત્સવ માનતા હોય, કારણ કે એ જાણે છે કે મારું મૃત્યુ નથી. ભગવદ્ ગીતા કહે છે કે આત્મા અમરત્વ અવિનાશી છે, નિત્ય છે, સનાતન છે, એને કોઈ શસ્ત્ર મારી ન શકે, કોઈ અગ્નિ એને બાળી ન શકે, પવન સૂકવી ન શકે. અછેદ્ય એ દાહ્ય અક્લેદ્ય સ્વચ્છ એ વચ નિત્ય સર્વગતન સ્થાન અચલો યમ સનાતન. અર્જુન સાંભળી લે, ન હન્યતે હન્ય માને શરીરે. શરીર મરવાથી આત્મા મરતો, અને તું આત્મા છો. અને રહી વાત કે પ્રભુ પણ હું આત્મા છું, હું નથી મરતો, પણ મારું શરીર તો મરે છે. શરીર તો મરેલું જ છે. શરીરમાં હાડકા કે ચામડા કે આનો જે પિંડો છે શરીરનો, તો એ તો આત્માના કારણે હાલે ચાલે છે. બાકી એમાં જ નીકળી જાય તો આ તો જેમ હોય એમ. તો જે વસ્તુ મરેલી જ હોય એનો શોક ન હોય, અને જે મરવાની જ નથી એનો શોક ન હોય. મહામંત્ર ગા, પ્રસાદ ખા, રો રો હું કામ કરે છે, શોક શેનો છે. ગતા સુન ગુંત સુચ નાનું સ્વચ્છંતિ પંડિતા, ભગવાને પહેલા જ કહી દીધું. કારણ કે આત્મા આવે જાય પંડિત વ્યક્તિ શોક કરતો જ નથી, કારણ કે એ જાણે છે તત્વને. મરને કો સબ જગ ડરે મેરે મન આનંદ. દુનિયા વાળા મૃત્યુથી ભાગે ને બીવે છે કે હું તો મૃત્યુને આમંત્રણ આપું છું. કેમ? કારણ કે કબ મરી હો, કબ મિલી હો પૂરણ પરમા, ક્યારે મરું ને ક્યારે મળું મારા પ્રાણનાથને. પણ એના ભક્તિના કર્મો એવા હતા એટલે એને વિશ્વાસ હતો. કારણ કે કૃષ્ણએ કીધું છે ગીતામાં, મારું ભજન ચિંતન કરતા અર્જુન જે જાય, 12મા અધ્યાય 7નંબર શ્લોક, ભવામિ મામ ચિરાત પાર્થમ મૃત્યુ સંસાર સાગરા. જેને મારું ભજન ચિંતન કર્યું છે એના મૃત્યુ સંસાર સમુદ્ર માંથી લેવા માટે હું આવું છું. યમ યમ વાપી સ્મરણ ભાવમ પણ છે જ 8મા અધ્યાયમાં, પણ એમાં તકલીફ છે. મરતી વેળાએ સ્મરણ જોયું હોય તો આપણને વાંધો પડી જાય. જો જામ સામતીના ગતિની વાત થઈ જાય અને ભરત મહારાજની કથાને આપણે યાદ કરીએ અને હિરણ થવું પડે તો એ શ્લોકમાં આપણને થોડુંક આઘું રહે કે સારું છેલ્લે ઓહે બાપા નીકળ્યું તો ઓહે માડી રામનો નીકળે તો વળી પાછું જ્યાં જવું પડે. પણ એટલા માટે 12મા અધ્યાયમાં ભગવાનનો આ શ્લોક રામાનુજાચાર્યએ સ્વીકાર કર્યો ભાષ્યમાં. મહિમા ભગવાન ના કહે છે, જેણે મારું ભજન કર્યું છે એને હું લેવા આવું છું. ના, એ કન્ડિશન નથી કે મારામાં ચિત્ત હોય તો જ. મારું ભજન જેણે કર્યું છે, ચિંતન મારું કર્યું છે, તો એને ચિંતાનો વિષય નથી. અને એટલા માટે જ ભગવાને 6મા અધ્યાયમાં ક્લિયર કરીને કીધું, દુર્ગતિ તાત ન ગચ્છતિ. કારણ કે અર્જુને પૂછ્યું કે ભ્રષ્ટ એવ યોગી, અગર યોગી અર્ધવચ્ચે રહી જાય તો એનું શું થાય, કા ગતિ? ભગવાને પહેલા જ કીધું એની દુર્ગતિ તો છે જ નહીં. મારું ભજન સ્વલ્પભી ધર્મસ્ય, થોડુંક પણ કર્યું એની દુર્ગતિની વાત જ છોડો. અરે એને તો હું સ્વર્ગમાં મોકલું છું. પછી પાછું અહીંયા શ્રીમંત પરિવારમાં ધનવાન પરિવાર સાથે સંસ્કારી પર ભજન પૂરું કરાવીને મારા ધામમાં ન લઈ જાવ ત્યાં સુધી હું શાંતિથી બેહતો નહીં. બસ એ ચાલુ કરવો જોઈએ, પૂરું કરાવવાનું કામ કૃષ્ણ કે મારું છે. જે યોગી જે મોટા મોટા યજ્ઞો કરીને વ્રત તપ કરીને સ્વર્ગ જવા માટે પ્રયાસ કરે તો જઈ નથી શકતા, ભક્તિમાં ફેલ થઈ જાય અને સ્વર્ગ દેવામાં આવે. બોલો, ફેલ માણા પાછની તો આખી બહુ ઊંચી વાત હોય જાય. આ છે ભક્તિ માર્ગ, સુદૃઢ પોતાના રસ્તા ઉપર હાલવાળો સ્વતંત્ર. એટલા માટે વૈષ્ણવો ભાગવત જો આપણને આ કળા શીખવાડે. પિતામહ ભીષ્મ પણ મૃત્યુ એના હાથમાં હતું, જ્યારે મરવું હોય ત્યારે મરી શકે, પણ એને એને ચોઈસ કરી મૃત્યુની. કૃષ્ણ સામે ઊભા છે અને એ વખતે એને સ્વીકાર કર્યો છે. સ્તુતિ કરતા કરતા હરિદાસ ઠાકુર, રામાનુજાચાર્ય, શૈલ પ્રભુપાદ શ્રીમદ ભાગવતની ગાથા ને શ્લોકોને ગાતા ગાતા શ્રીધામ વૃંદાવનમાં શરીર છોડ્યું. મૃત્યુને હાથમાં લઈને ફરતા હોય છે ભક્તો અને વધાવતા હોય છે. કારણ કે એને ખબર છે કે મેં જે ઈશ્વરનું ભજન કર્યું એને મને વચન આપ્યું છે અને એ આવશે. બીજા લોકો ભલે રોતા હોય એના હગાવાલા, પણ એ ભક્તને અંદરથી એની એંધાણી મળતી હોય. એની માનસિક સ્થિતિ કેવી હોય ખબર છે? વૈષ્ણવે વર્ણન કર્યું છે કે જેવી રીતે 16 વર્ષની નવયૌવના જયારે લગ્નની વાત નક્કી થાય ને એના લગ્ન જયારે નક્કી થાય 18 વર્ષ અને રૂપવતી નારી જયારે શિંગાર સજતી હોય, કારણ કે એના પ્રાણ પ્રિયતમ એ ઘોડે ચડીને બારાત આવી ગઈ હોય, કેટલો અંદર હૈયામાં હરખ હોય મનગમતો માણીગર જેને મળ્યો હોય અને એને એને મળવાની એને જવાની, એમ ભક્તને શરીર છોડતી વખતે એવો આનંદ હોય. બીજા ન જોઈ શકતા હોય, બીજા ન ખાય હોય, એને અંદરથી ઈ સ્થિતિ હોય છે. દેખાતાય ન હોય, નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ, દેખાય નહીં પણ એને અંતર આખો છે જ નહીં. દૂર કદી લાગે નહીં, મારાથી દૂર છે જ નહીં. એનો નિત્ય સંગા, એ તો નિત્ય અનુભવ કરતા હોય એમાં રમતા હોય. એના રૂમ જુમનું પૂર સંભળાય, મોહન મારો આવે છે, મારો મોહન આવે છે, મને નુપુર સંભળાય છે, એનું સાઉન્ડ સંભળાય છે અંદરથી. કેટલી હોશ હોય, એ તો એની ઈચ્છા પણ હોય કે હું બાલ્કનીમાંથી જઈને જોઈ લઉં એનું મુખડું સખીઓની શરમમાં. અને એ કદાચ એવો સખીઓ કે જો આવી ગયો છે એકદમ નજીક, જયારે બહાર જાય ને એને બધા સખીઓને એમ થાય કે અમારી બેન પણ અમારે હારે ઉભી, એનું શરીર ના ઉભું, બાકી મનડો હો રામજી પિયા ઘર આયા થઈ ગયું છે, જ્ઞાન નથી એનું મનડો ન્યાસ વહી ગયું છે. એમ ભક્તનું શરીર અહીંયા વહી ગયું હોય એવમ પરે ભગવતી દધીજીનું મનડું પોગી ગયું છે ગોવિંદના ચરણોમાં. અને એટલા માટે સુખદેવજીએ ભાગવતનું સમાપન કર્યું ત્યારે પરીક્ષિતને કીધું, રાજન અહમ મરિષ્યામી પશુ બુદ્ધિ ઇમામ જહુ, હું મરવાનો છું ઈ ઢોર બુદ્ધિ છોડ, કારણ કે આત્મા મરતો નથી. પશુને આપણે કાઠિયાવાડી ભાષામાં બહુ સારો શબ્દ આપ્યો ઢોર. કારણ કે આ પશુ બુદ્ધિ છે, આત્મા મરતો જ નથી તો ક્યાં રોવાનો પ્રશ્ન. એમાં ભક્ત જે જાણી ચુક્યા છે એને કઈ વાંધો નથી. એના મંગલ નાદ સંભળાતા હોય, એની સ્વારીના પડઘા એના કાનમાં જાતા હોય. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કા, એ મારો મોહન છે ને, મારો પ્રાણનાથ બંસીવાલા હે, મુરલીવાલા હે, અને એ અધરો ઉપર મુરલી પધરાવે છે અને વેણુના નાદ કરતા હોય છે. કેવો છે? મોર મુકુટ ધરી આવશે, મુકુટ ધર્યો છે માથા પર મોરનો. દુનિયા વાળા એને મારું 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 કરતા હોય. જો આ મોર પક્ષીના પીછાને ભગવાન શિરોભૂષણ, બરહા પીડ નટવર બપુ, મેં ઘણી વાર કથાઓમાં કીધું છે એ ભક્તની પંક્તિને કે આ દુનિયા વાળા મોર 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 શબ્દો ન થાય, મારું મારું મારો મારો મારો, પણ આ બધા ફસાવશે મારો મારો કરી. ભક્ત કહે છે મોર મોર પ્રભુ સબ કહે બંધુ મચાવત શોર, જેટલા હગા છે ને બધા એક જ શોર મચાવે છે કે મોર આ મારો આ મારો. મોર પંખ વાલે પ્રભુ આપ કહો કબ કહોગે મોર, તમે ક્યારે કહેશો મારો? આવડા મારો મારો કરીને ટાળી દેવાના મારવા ઉભા ત્યારે, પણ મોર પંખ તમે ધારણ કર્યો તમે જયારે કહેશો કે તું મારો તે દી હું તરી જઈશ. એ મારી છોડાવાને લોકલા, મોર મુકુટ ધરી આવશે મારી છોડાવાને લોકલા. હવે તો હું શું કરું એ મને સમજાતું નથી. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિરમાં, એ તો હૃદય બિહારી છે અંતર્યામી અને આજ મારા હૃદયમાં છે જ આવશે. કરુણા કરી સંગ ખેલશે, એનો સ્વભાવ રૂપાળાય છે અને સ્વભાવથી રૂપાળા છે. અમુક માણસો આમ રૂપાળા હોય, ધોળા હોય, પણ તમારો સ્વભાવ બીજી ભાતનો હોય. પણ અમારા પ્રાણનાથનો રૂપ છે, સ્વભાવ એનથી. એટલે રૂપને જોઈને તો સુખદેવે છોડી દીધી સમાધિ, એ સ્વભાવને છોડીને તો આવી ગયા ભાગવત ગાવા. તમવા દયાલુ કરુણા એનો સ્વભાવ છે. મારો ધન્ય થશે અવતાર, મારું માનવ જીવન સફળ થઈ જશે. કારણ કે પ્રભુનું મેં ભજન કર્યું છે, એ મને લેવા આવશે. તો દધીજી મુનિએ જીવન ભોગોમાં વિષયોમાં નહોતું બગાડ્યું, હરિ ભજનમાં બગાડ્યું, સુધારી નાખ્યું. એટલા માટે હવે મૃત્યુ વેળાય અને કોઈ કશ. સંતો ગુજરાતીઓ ઉદાહરણ દે કે જેવી રીતે નાળિયેર શું કહેવાય, કોપરું પાકી જાય કેમ છોડી દે, બોલું ભીનું હોય ને ત્યારે સાકું શેષ કરતા હોય આપણે, પણ જયારે એનું એ નાળિયેર ફૂંકાઈ જાય એમને કોપરું અલગ પડી જાય. એમ જે ભક્તો એ ભજન કરીને આસક્તિને હુકવી નાખી છે અલગ જ, અને ઓલાને તમારે ખેંચવા પડતા હોય. યમના દૂતો ખેંચે એવું, પણ આને કોઈ આસક્તિ નથી. જાણે છે કે હું હાડક્યું નથી, હું ચામડું નથી, હું મળમૂત્ર નથી, હું હાડ માસનો પિંડ નથી, અહમ આત્મા અસ્તિ, કૃષ્ણસ્ય દાસ અસ્તિ. અને એ ભગવાન પાસે જવામાં શું વાંધો. સરળ ઉદાહરણ દેવામાં આવે તો એકદમ થર્ડ ક્લાસ દુર્ગંધ મારતી તૂટલી ફૂટલી ગંદી ઝૂંપડીમાંથી કોઈ માણસ સુંદર સ્વચ્છ રત્ન જડી મહેલમાં જતો હોય તો રોવે દાંત કાઢે, વાટ જોવે ઘટ ખાલી કરો. અમે એમી ના દશા આપણું આજે જેમાં આપણે બેઠા છે, જેમાં આપણને જામી ગયું છે, આમાં આ છે હું. આમાં જે આપણે ત્યાગવા જઈ છીએ એ આખું આમાં ભર્યું છે. એમાંથી જવામાં આત્માને આનંદ હોય કે બાથરૂમમાંથી ટોયલેટમાંથી નીકળવો હોય કે બાગ ના ગાર્ડન છે ફરવાનું હોય કે માણા ઉતાવળ હોય નીકળવાની, એમ સંતોની આસક્તિ એટલી મુક્તિ એને શરીરની આમાંથી ક્યારે નીકળો મુક્ત થાવ એવી એવી આને તંદુરસ્ત અવસ્થા કહેવામાં આવે છે. એટલે દધીચી મુનિએ પોતાના પ્રાણનાથ ભગવાન શ્રી કૃષ્ણમાં મન લગાડી દીધું અને આત્માનમ સંજયન હો, આત્માથી શરીરથી ઉપરામ થઈ ગયા છે આ સાધુ. ઇન્દ્રિય મન પ્રાણ બુદ્ધિ જે બાહ્ય શરીરની અસર છે, પણ મન સૂક્ષ્મ શરીરથી ભગવત ચરણના અરવિંદ સ્થિતિ પામી ગયા. આ સ્થિત અને જે શરીર હવે વધ્યું, કારણ કે આત્મા તો નીકળી ગયા, અને જે શરીર હવે વધ્યું છે, અથેન્દ્રો વ્રજ ઉદ્ધમ્યમ નિર્મિતમ વિશ્વકર્મણા, જે દેવ શિલ્પી વિશ્વકર્મા હતા ભગવાન વિષ્ણુએ કીધું હતું કે વિશ્વકર્મા દેવતાની કૃપાથી એમને એના એન્જિનિયરિંગ એને ડિગ્રી લીધી છે, એની એની સહાય લઈને બનાવજો. એ જે અસ્થિઓ હતા હાડચાલ બીજા હતા દધીજીનું, વિશ્વકર્માએ એનું વજ્ર બનાવ્યું. વજ્ર એટલા માટે એવી રીતે એનો આકાર પણ બતાવ્યો છે, એક સીધી જેવી રીતે લાઈન તલવાર હોય અને એમાં આપણે કેમ બોલા નાળિયેરીના પત્તા હોય જેમ હટકે નહીં કે એવું વજ્રનો અસ્ત્ર આવે. એટલા માટે અહીંયા લખ્યું છે મુને શક્તિ ભીર સુક્તો, આ આ અસ્ત્ર કેવું છે જેમાં દધીજી મુનિની શક્તિ ભેગી પડેલી છે, એની તપસ્યા એનું ભજનનું બળ એ હડકામાં છે. અને બીજું ભગવત તેજ સંવિત, અને સાક્ષાત ભગવાનનો તેજ આશીર્વાદ, કારણ કે ભગવાને કીધું હતું કે હું એમાં રહીશ. એટલે જ ગીતામાં કહી દીધું આયુધાનામ અહમ વજ્ર, અર્જુન આયુધોમાં હું વજ્ર છું, અજય શક્તિમત વસ્ત્ર છે. વૃતો દેવ ગણેશ સર્વે ગજેન્દ્રો પર્ય શોભત, અને દેવરાજ ઇન્દ્ર ગજેન્દ્ર ઉપર બેઠા, હાથી ઉપર શ્વેત રાવ, અને બધા દેવતાઓ મૂળમાં આવી ગયા કે હા, કારણ કે અસ્ત્ર બન્યું ને તેમાંથી પ્રકાશ તેજ એટલો અને પાવર હતો બહુ. એટલે ફૂલ મૂળમાં ફોર્મમાં આવી સ્તુત્ય માનવ મુનિ ભી ત્રિલોક્ય હર્ષયન નિભા, ત્રણેય લોકમાં હર્ષ થાય ગયો, મુનિઓ સ્તુતિ કરતા. વૃત્યભ્ય જે વૃજે વૃત્રાસુર, અસુરોના સામ્રાજ્ય અસુરોના નેતા લીડર જે અસુર મંડળની હારે બહુ મૂળમાં ને હાહાકારમાં હતા, રાજા પરીક્ષિત રુદ્ર ઇવાન તક ઇવહ, જ્યારે સૃષ્ટિનો પ્રલય કરવાનો હોય ને ભગવાન રુદ્ર કોઈને છોડે નહીં. એ લોકપાલો હોય કે એ લોક હોય, ઊંધા વાળી દે, યમરાજ ને ભાગવું પડે, કારણ કે કાળના કાળ ન્યાય સ્થિતિ થઈ, ન્યાયનો સમય પૂરો થઈ જાય. એવી જ રીતે ઇન્દ્ર ને અત્યંત અસુરો ને બે બાજુથી મૂળ તો છે જ તે લડવાનું. ઇન્દ્રદેવ ને એ ફોર્મમાં છે, પણ હવે ઇન્દ્રદેવ પાસે જે અસ્ત્ર શસ્ત્ર આવી ગયું છે એ આ લોકોને જે ખબર નથી અસુરોને, પણ હવે એનો પ્રભાવ જોશે ત્યારે એને પરીક્ષા ત્યારે ભાન પડે છે. તત સુર અસુર ગણે રણ પરમ દારૂણમ, દેવાસુર સંગ્રામ થયો, રણ થયું, બે વચ્ચે યુદ્ધ થયું. ત્રેતા મુખે નર્મદાયામ, કયા કયા સમયે યુદ્ધ થયું? આ વૃત્રાસુર નું અને દેવરાજ ઇન્દ્ર નું યુદ્ધ કયા સમયે થયું? સતયુગ ના એન્ડમાં, ત્રેતા યુગ ની શરૂઆતમાં, ત્રેતાની સંધ્યામાં. દિવસ ઉગે પેલા કાળને આપણે સંધ્યા કહીએ ને, પ્રાત, પછી બપોર ને રોંડોન, સંધ્યા રાત્રિ, તો શરૂઆતના સમયને પ્રાત સંધ્યા કહેવામાં. જે ત્રેતા યુગ નો જે શરૂઆત હતી, સતયુગ હજી પૂરો થઈ એ જ વખતે આ યુદ્ધ થયું. ક્યાં થયું? નર્મદાયા, નર્મદા નદીના કિનારે. શ્રીલ પ્રભુપાદ શાસ્ત્રથી નિવેદન કરે છે તાત્પર્યમાં કે પાંચ નદીઓ અહીંયા છે અને સ્વર્ગમાં, જેમાં શ્રી નર્મદાજી જે આપણે ગુજરાત ભરૂચ પાસે છે, એમ નર્મદા જેવી રીતે ગંગાજી અહીંયા છે, સ્વર્ગમાં ગંગાજી છે, એમ નર્મદા સ્વર્ગમાં પણ છે. અને એટલા માટે કલ્પભેદ અનુસાર આચાર્યો કહે છે કે જે વામન દેવ નર્મદાના કિનારે ગયા, જ્યાં ભૃગુ કચ્છ હતું, એ સ્વર્ગીય નર્મદા. તો સુખદેવજી કહે છે રાજા પરીક્ષિત સતયુગના એન્ડમાં, ત્રેતાયુગની શરૂઆતમાં, સ્વર્ગમાં નર્મદા નદીના કિનારે, એક બાજુ મહા અસુર ભયંકર સેના અને એમાં સૌથી મહા વિકરાળ આખા વિશ્વને આવૃત કરી લે, આકાશને અડી જાય એવા મોટા મોટા વાળ અને કાળો પર્વત જેવું શરીર, તીક્ષ્ણ દાંતો, મોટા મોટા ગુફાઓ જેવા નાક રંધ્ર અને વિશાળ ભુજાઓ, હાથમાં એક તિશુળ, લાલ તાંબા જેવી આંખી હતી એની, વિકરાળ હતો વૃત્રાસુર. અને આ બાજુ દેવરાજ ઇન્દ્ર ઐરાવત ઉપર, હાથમાં વજ્ર, અને ભીષણ યુદ્ધ બે ની વચ્ચે પ્રારંભ થયું. રુદ્રે વસુભિ આદિત્ય નામ લખ્યા છે. આ બાજુ કોણ હતા? બધા દેવતાઓના મુખ્ય મુખ્ય નામ છે. આ બાજુ રાક્ષસોમાં નામ છે, નમુચિન, શંબર ને પુલોમાન, તો બધાના નામ નથી લીધા, પણ જે આગળ પડતા હોય એના લે ને. તો જે મુખ્ય મુખ્ય, જે ગીતામાં આગળ પડતાના નામ નથી, પેલા ભીષ્મ, દ્રોણ આ બાજુ છે, જયારે દુર્યોધન નિવેદન કરે, અત્ર સુરા મહેશવાસા ભીમ અર્જુન સમાયુધિ, દ્રોણાચાર્ય ને કહે કે જોવો આપણી ટીમમાં કોણ છે, ઓલાપણે કોણ છે, વ્યુઢા દુપદ પુત્ર. શરૂઆતમાં ગીતાના તમે અધ્યાયમાં પેલા જોવો ત્યારે, તો એમ અહીંયા બે બે સેનાઓ રણ મેદાન વચ્ચે સુખદેવજી નામ લઈ રહ્યા છે. શુલે પરચ ખડગે શતકની વિભીષણ બીભી, અને અસુરોએ એના જે કણક શસ્ત્રો ને અસ્ત્રોથી પ્રહાર કર્યો, એટલો વરસાદ વરસાવી દીધો કે ઢંકાઈ ગયો આકાશ આખું શસ્ત્રોથી, બે બાજુથી શસ્ત્રો છૂટી રહ્યા છે. પણ દેવરાજ પાસે આ વખતે શક્તિ હતી અને એટલા માટે એને ચિંતા ન હતી. હવે તો એનો પાવર એટલો, કારણ કે અડધો ઉત્સાહ તો માણસ આમ હોય, હા તો મારી પાસે કઈક છે એનો, તો એ તો બધા આવા આના જે દેવતાઓના દેવતાઓમાં એટલી શક્તિ કે અસુરોના અસ્ત્રોને તો એ હાથથી અમુક આમ આમ કરી નાખતા, હલાવી નષ્ટ કરી નાખતા હતા. વાદળોથી જેમ આકાશ છવાઈ જાય ત્યારે તારા દેખાતા નથી, એવી રીતે એક પછી એક બાણાની વર્ષાથી કોઈ દેવતા દેખાતા નતા, ઉપરથી જોવામાં આવે, વૃત્રાસુર નીચે જોવે તો માણા ન દેખાય, નકરા શસ્ત્રો જ દેખાય છે. અને આ રીતે ભીષણ યુદ્ધ ચાલુ થયું, પણ થયું જીત છેલ્લે દેવતાઓની, કારણ કે જે કાંઈ મંત્ર બળ, યંત્ર બળ કે શસ્ત્ર બળ આ લોકોએ લગાડ્યું, દેવતાઓની શક્તિ સામે પરાસ્ત, નિરસ્ત થયો અસુર સમાજ. અને જયારે એને થયું કે હવે આપણું જ્યાં શસ્ત્રો આપણા ગયા, હવે આપણું શરીર જશે ને આપણે મરશું, આપણી આપણી સ્થિતિ ખરાબ છે, હવે જીવન પ્રાણ સંકટમાં છે, તો પછી હવે એને છોડ્યું કે જાન બચી તો લાખો ભાગો, પ્રાણ વાલા હોય છે. પણ જયારે વૃત્રાસુરે જોયું કે મારા સૈન્યકોના બળ નબળા થઈ રહ્યા છે, અસ્ત્ર શસ્ત્રો નષ્ટ થઈ રહ્યા, અને અમે લોકોએ જે શસ્ત્ર અસ્ત્ર નો પ્રયોગ કર્યો એની કોઈ અસર દેવતા ઉપર થઈ નહીં. ત્યારે જે સુખદેવજી એ શ્લોક નાખ્યો 28 નંબર, સર્વે પ્રયાસ અભવન વિમોઘા કૃતા કૃતા દેવ ગણેશ દૈત્ય કૃષ્ણાનુકૂલેશુ યથા મહત્સુ શુદ્રે પ્રયુક્તા ઉષતિ રુક્ષવાચ. અરે આ દૈત્યોએ આટલા ભયંકર અસ્ત્ર શસ્ત્ર છોડ્યા અને આનું દેવતાઓનું કાંઈ ન બગડ્યું. જેવી રીતે ઉદાહરણ આપ્યું, કેવી રીતે કૃષ્ણ અનુકૂલેશુ, મહાન વૈષ્ણવ ભક્ત હોય એને કોઈ બુદ્ધિ બળ જ્ઞાન ભક્તિ તપ શૂન્ય વ્યક્તિ કઈ બોલે કઈ કહી જાય એમાં એને કઈ ફરક પડે નહીં. જે વ્યક્તિ તપ શૂન્ય છે, ભક્તિ શૂન્ય છે, ભોગી છે, એવા માણસો ગમે એ બકવાસ કરતા હોય કોના વિશે? શાસ્ત્ર અનુસાર ભક્તિ કરતા હોય એવા વૈષ્ણવો વિશે. પણ એને કાંઈ ફરક પડે નહીં. હિન્દીમાં કહેવામાં આવે તો હાથી ચલે બજાર, કુત્તે ભોંકે હજાર. પણ હાથીને કાંઈ ફરક પડે એમ કોઈ અસર આમાં થઈ નહીં. રામાયણમાં પણ લખ્યું છે ને, ખલકે વચન સંત સહ બુંદ અઘાત સહી ગીરી. વરસાદ પડતો હોય પર્વત ઉપર તો એ જોરદાર વરસાદ થી આપણે થાય પર્વતને વાગતું છે, પણ વાગતું નથી, પર્વત તો ચોખ્ખો થાય. એમ તમે માળા કરો છો, કીર્તન કરો છો, ભાગવતમાં આવ્યા છો, ન જાણતા હોય એ મૂર્ખાઓ આપણી નિંદા કરે ને, મૂંઝાવું નહીં. કારણ કે એ તો એનું એનું કુળ બતાવતા જ હોય છે કે અમે આ બાપના સંતાનો છે, એને બતાવવા દો, એની બહુ ચિંતા ન કરવી જોઈએ, કઈ અસર નહીં. અમુકના આપણા પાપ ધોતા હોય છે એ લોકો, એને તો હું કીધું છે કે આપણે કઈ કમાતા હોય એમાં થોડુંક આપો, ભાઈ તું આ ધંધો ચાલુ રહે. કારણ કે અમારે એટલું ભજન ઓછું કરું, તું જ સાફ કરી દેતો હોય અમારા પાપ. ગિરિયો વર્ષ ધારા ભી વિવ્યમાન વ્યવ્યથુ હન્યમાન. ભાગવતમાં પણ લખ્યું છે વર્ષા ઋતુના વર્ણનમાં, એમ અધોક્ષજ ચેતસ. અરે સૂર્ય સામે જેને કોઈ થૂકે સૂર્યને તો અડશે નહીં, એની ઉપર જ આવવાનું છે દશા, એની ઉપર. જેમ ફો માણા ગળી જાય એમાં એમ બો વાહેલા અક્ષરો. કેટલી પ્રેરણાદાયક છે. એટલે પ્રભુપાદજી લખે છે કે ગીધ, એક કવિ એક કહેવત છે કે ગીધ, જે ગીધ એટલે એ ઊંચે ઉડેર, એની દ્રષ્ટિ બહુ નીચી હોય ગીધની. ગીધ તમને ખબર છે ને, બહુ ઊંચે ઉડનારું ઈગલ પક્ષી છે, અને ઊંચેથી નીચે એનો શિકાર જોઈ લે, કેટલાય કિલોમીટર દૂરથી એને દેખાઈ જાય એનો આહાર. દેવતાઓને ગોસ્વામી રામાયણમાં આવા જ કીધા, ઊંચ રહની નીચ કરતુતી. રહેતા હોય ઊંચા ઊંચા મહેલોમાં, ઊંચી ઊંચી સોસાયટીમાં, પણ વિચારો ઉકડા જેવા રાખતા હોય નીચ. આ કે દેવતાઓ રહેશે ઉપર ને આ ભરત ચિત્રકૂટમાં રામને મળવા જાય તો એને ગમતું નથી, એટલે ન્યા આ વાત કરી. એમ ઊંચી સોસાયટીમાં રહેવાથી ઊંચા થોડા થઈ જાય, કપડાં ઊંચા પહેરવાથી પણ ઊંચા ન થાય. વ્યક્તિના સંસ્કાર, એની મહાનતા, એના સદગુણો એને ઊંચો બનાવતો હોય. અરે ભાઈ દારૂ છે એ સોનાના ઘડામાં ભર્યો હોય તો દારૂ તો દારૂ જ રહે, અને ગંગાજળ કદાચ માટીના ઘડામાં હોય તો ગંગાજળ ગંગાજળ જ હોય. એમ બાહ્ય દશાથી શું મતલબ? કોઈ અસર ન થઈ દૈત્યોના શસ્ત્રોની, દેવતાઓ પર કોઈ અસર ન થઈ, જેવી રીતે મૂર્ખાઓના વચનોની સાધુ ઉપર કોઈ અસર થતી નથી. અને અમુકનું નુકસાન એને જ જવાનું. તે પ્રયાસ વિતિથ નિરક્ષ. ભગવાન કૃષ્ણના ભક્ત એવા અસુરો, શિલ પ્રભુપાદ અનુવાદ કરે છે, એને જોયું કે હવે આપણે મર્યાદ સમજો તો પછી જીવી જાય, એટલે મીંડ્યા ભાગવા. અને વૃત્રાસુરે જોયું કે આ બધા માળા મારા જ માણસો બિન ભાગી ગયા, હું હજી ઉભો છું, હું કામ દીવો છું, પણ આ એનો સાંભળવાલ નથી. જો કોઈ માણસ કેટલો મહાન છે, કેટલો સંસ્કારી, ગુણવાન કે જ્ઞાનવાન છે એ કેમ ખબર પડે? એના કપડાથી, એની હાઈટથી, એના મોટાપણાથી કે પતલાપણાથી? નહીં. એમાં ક્ષેત્ર, એમાં તો અવળું થઈ શકે. યદા યદા મુંચતિ વાક બાણમ તથા તથા જાતિ કુલાદિ પ્રમાણમ. જ્યારે એ બોલવાનું ચાલુ કરે ને ત્યાં માપાઈ જાય કે આના વિચારો, આના સંસ્કારો કઈ જાતના છે, કઈ કુળના છે, કેટલામાં છે. બાકી તો મૂર્ખ માણસ તેની સજાઈને બેવા તો આપણને ખબર ન પડે કે આમાં કેટલી મૂર્ખતા છે. તૈયાર તો એવા થયા હોય. જ્યારે એ બોલે એટલા માટે વ્યવહાર કરે ને, ગઠવવા બોલાવે, જરાક બોલાવે સલાવ્યા તો એમ પૂછે. તૈયાર થઈને તો આવે, કારણ કે વ્યવહાર પાણી દઈને તો એવા તૈયાર થઈને આવે. આ હા, પણ એટલે વિવેકી માણસ છે ને કે બોલાવી જોઈએ પાછા, કારણ કે એમાં મપાઈ જાય કઈ સ્થિતિમાં છે. નહીં તો ગગી કે હો ને ઠામડા ઉપાડી લો પછી એવી દશા થઈ જાય. તો હવે વૃત્રાસુર બોલશે. પ્રસંગ મૂળ હવે ચાલુ થાય કે વૃત્રાસુરની મહાનતા, વિષ્ણુ વૃત્રાસુરની ભક્તિ, એના વચનો બતાવશે. એની માનસિક ને બુદ્ધિનું સ્તર કેટલું નિર્મળ ને કેટલું હાયર છે. અત્યાર સુધી વૃત્રાસુર લડ્યા છે, હજી લડશે તે, પણ લડતા લડતા હવે બોલશે. આ એની જ ટીમના માણસો જયારે ભાગી રહ્યા છે ત્યારે વૃત્રાસુર અંદરથી થોડા દુઃખી થયા. સુખદેવજી કહે છે ગંગા તટ ઉપર, કાલો પપન્ના રુચિરા મનસ્વિના જગાદ વાચમ પુરુષ પ્રવીર. કાલો પપન્ના, વિવેકી પુરુષનું જે ઓળખાણ છે એ કાલ અને પરિસ્થિતિ જોઈને બોલે. ગમે ને ગમે ઇન ટાઈમ ને કયા સમયે કયા વચનો કેટલી માત્રામાં બોલાય એ કળા છે. નગર વાત ને લાંબી 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 કરતા હોય અને કે અડધો સમજાય ને સમજાય પૂરું કરી દેતા. કાલો ઉપપન્ના, જેવો સમય છે, કાળ જેવો છે અને જેવા વ્યક્તિઓ છે એ અનુસાર આ પુરુષ જે છે પ્રવીર છે, બોલવામાં માહિર છે. વૃત્રાસુર ભક્ત હોવાના કારણે કાળ અને પરિસ્થિતિ ને પાત્ર અનુસાર મારે શું બોલવું જોઈએ એની એને ખબર છે. આ એક બહુ મોટો ગુણ છે વ્યક્તિનો, જે બહુ કૃપા હોય એને આ મળે છે. બહુ ઊંચી સ્થિતિ છે. જગાદ વાચ અને ઈ બોલ્યા. હે વિપ્રચિત્તિ, જે મેન સરદાર હતો એમાં એક રાક્ષસ, નમુચા પુલોમજ, ઉપરથી આકાશમાંથી બોલ, કારણ કે એને સ્પીકરની જરૂર નથી, એનો અવાજ એટલો, કારણ કે પહાડ જેવો માણસ, એનું મોઢું મોટું ગિરિકંદરા જેવું છે અને મહાવિકરાળ ભયંકર છે. એટલા માટે કઈ સ્પીકર બીકરની જરૂર નથી. ન્યાથી ગર્જના કરે છે કે એ નમુચી, એ વિપ્રચિત્તિ, ભાગો છો હું કામ? મને ઓલા ભાગતા ભાગતા કે તમને વાંધો નથી, અમે ટળી જઈશું. જીવવું છે એટલે ભાગ્યું છે, મરવું નથી અમારે. જાતસ્ય હિ મૃત્યુ ધ્રુવમ એવ સર્વત, જેવો ગીતા બોલી રહ્યા કે તમે બચી, તમે અહીંથી ભાગી જશો એટલે જીવી જાય નથી, મરવાના એમ છે. કારણ કે મૃત્યુ તો આજ નહીં તો કાલ છે. ભાગી ભાગીને જશો કેટલે બતાવો. કારણ કે આ દુનિયામાં તમે અમેરિકા વયા જાઓ કે મુંબઈ વયા જાઓ, ગામડે આવો કે ગમે ને આવો, મૃત્યુ વાહે છે. કાલ વ્યાલ મુખમ ગ્રાસમ, મૃત્યુના મુખમાં જ છે આપણે. વાળ પકડીને મોત, એટલે ઓલા ગુજરાતી મને કે તારે માથે વાગે નગારા, સકાટી બોલાવે તમારે મોત ના રે ધડાધડી. અરે આની પ્રતિક્રિયા જ નથી. મૃત્યુ એક ભગવાને ચાપ એવી હાથમાં રાખી છે કે તમે ગમે એ કરો, ગમે એ કરો, પણ મૃત્યુમાંથી મુક્ત કોઈ નથી. એવો એવો કોઈ છે કે ભાઈ આ કોઈને ન મર્યા હોય કોઈ એવું? એવી દશા સ્થિતિ ને વૃત્રાસુર બોલે છે કે શરીર છે એ મરવાનું છે, છોડવાનું જ છે. અને કોઈ પણ જગ્યાએ વયા જાવ અને કોઈ પણ કાર્ય કરી લો, આનો પ્રતિક્રિયા એટલે કે આનો ઉપાય નથી, તો પછી ભાગીને બદનામ થઈને અપયશ થઈને હું કામ મરો છો? મરવાના છો તો અપકીર્તિ થાય ને, ભાગ્યા લોકો કહેશે, અને તોય તમે આગળ જઈને મરવાના છો. આ સંસારમાં યશસ્વી કમસે કમ મરવાનું છે તો યશ તો કમાઈને મરી. અને વૃત્રાસુરે કીધું, દ્વેષ સંમત વિહ મૃત્યુ દૂર આપો. મરો છો બધા, પણ બે મનુષ્ય, બે ટાઈપના મનુષ્યના મૃત્યુ સરાહનીય છે, પ્રશંસનીય છે. કોના? એક તો રણ મેદાનમાં ખુલ્લે આમ વીરની જેમ ક્ષત્રિય લડે અને મરે, અને કા ભગવાનનું ભજન કરતો કરતો મરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે
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 હરે રામ રામ હરે.
જનની જણ તો કા દાતા ને કા સુર કા હરિ ભગત, નકર રહેજે રાંગણી, એવી વાત છે. અર્જુને પણ કૃષ્ણ એ જ કીધું, જીતો વા ભોક્ષસે મહિમ, હતો વા પ્રાપ્યસે સ્વર્ગમ. અર્જુન તારે બે હાથમાં લડવા છે, જો તું આ કુરુક્ષેત્રની યુદ્ધ વિમાન લડતા લડતા વીર ગતિ પામીશ તો સ્વર્ગમાં જઈશ, અને જીતી જઈશ તો અહીંનો રાજા બનીશ. યુદ્ધ બે રીતે શ્રેય કરશે તારી માટે, પણ જો તું યુદ્ધ નહીં કરે તો અપયશ ને પ્રાપ્ત થશે. ક્ષત્રિય નો છોકરો દીકરો થઈ અને ક્ષત્રિય ધર્મ, જે ધર્મ યુદ્ધ ની વાત આવી ત્યાંથી ભાગી જાવ, અપયશ થશે તારો. અને અપયશ મૃત્યુ થી વિશેષ, વિશેષ થી પણ વિશેષ દુઃખ દેવા વાળો છે મનુષ્ય. કીર્તિયસ્ય સજીવતી, બાકી જેનો અપયશ થઈ ગયો એ તો મર્યા પહેલા મરી ગયો છે. તો અર્જુન ને ભગવાન જે દ્વારા અહીંયા વૃત્રાસુર કરે છે કે ભાઈ મરવાનું છે તો કઈક કરીને વીર ગતિ થી મરો, અને તમે બીજી ભક્તિનું હિત એને તમે તેમ કર્યું નથી, હવે આપણી પાસે આ જ ચાન્સ. અને એટલા માટે કુરુક્ષેત્રમાં પણ જે પણ મર્યા બધા ભગવદ્ શું કહેવાય સ્વર્ગને પામ્યા, પણ કૃષ્ણનું મુખ જોઈ અને પાર્થના બાણોથી જે મર્યા છે એને ઉદ્ધવજીએ કહી દીધું પદ્મા પુરસ્ય, એ પરમ ધામને પામી ગયા. કારણ કે કૃષ્ણના દર્શન, કારણ નામ કૃષ્ણનું સ્મરણ થઈ જાય ધામ મળી જાય ને સ્વાભાવિક. યાહવે કૃષ્ણ મુખારવિંદમ પાર્થસ્ય પૂતા પદ્મા પુરસ્ય. ઉદ્ધવજી યમના કિનારે વિદુરજીને આ વાત કરે છે કે વિદુર, પાર્થ જેવા પવિત્ર પાર્થના હાથથી જે મર્યા અને કૃષ્ણ મુખાર વિંદમ આહવે, કૃષ્ણના રૂપને પીતા હતા. કેવું છે કૃષ્ણનું રૂપ? નયનાભિરામ, જે નયનો આંખો માટે મહોત્સવ છે, નેત્રોત્સવ છે, અને એ મુખ દર્શનથી મળ્યા એટલે ધામને પામ્યા. પણ દુર્ગતિ કોઈની નથી એટલે તો ધર્મયુદ્ધ કહેવાનું. હે દૈત્યો, યશસ્વી મૃત્યુ પ્રાપ્ત કરો અને બહાર જઈને ભાગીને મરવાનું છે તો અપયશ મળશે ને મરી જશે, અને અહીંયા કમસે કમ ગતિ અને યશ તો મળશે. વૃત્રાસુરના વચનો તો સાંભળ્યા પણ કોઈ પાછો આવ્યો નહીં. કેનારા કહેતા, કારણ કે ભાઈ જે છે જે છે, પણ સુખદેવજી કહે છે, તમ એવ સંશતો ધર્મ વચ પ્રત્યુર ચેતસ. હે રાજન, અસુરોના પ્રધાન સેનાના એક વૃત્રાસુરના આવા ધર્મ પૂર્વક નિયમ પૂર્વક જે ઉપદેશ હતા, પણ જે કાયર ભગોડા લોકો છે, કોઈ માન્યા નહીં, વિચાર્યું વાત બરોબર, પણ સાવ આજે એવું સત્સંગમાં એવું જ થાય, હા હા વાત હશે, માળા કરવી જોઈએ, કાંઈ હારે નહીં થવાનું, પણ એ નહીં. હા હા, અરે તમે કરો એ તો બહુ સારું, આપણને લોકો અમુક કે દાંત આવે અંદર, પ્રભુ તમે કરો ને એ તો આપણે કઈ હરી બોલ, આપણે કઈ તમે કરો નહી, એ જો સારું જ હોય, ના ના તમે બરોબર છે, પછી કહેતા હશે આ ભલન કરતા કઈ કામમાં નથી, આપણે બરોબર છે, ઘણા મુખેથી જ આવડાય, કદાચ કહેતા હોય તમે રહેશો એમ બરોબર છે, સૌ બરોબર છે, કોણ બરોબર છે એ તો કૃષ્ણ જાણે છે, શાસ્ત્ર પ્રમાણ કરશે. તો વૃત્રાસુરજી જોયું કે હવે આ કોઈ રહ્યા નથી, પણ હું એવું ભગવાન ભાગડો માણસ વીર હતા વૃત્રાસુર, એટલે એ લડવા માટે એકદમ બિંદાસ તૈયાર ઉભા છે. વૃત્રાસુર પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં પૂર્ણ સ્થિત છે, અને એટલા માટે ભક્તિમાં એનું ચિત્ત ભગવાનમાં પણ છે, એનું શરીર પણ લડવા માટે વીરની જેમ એ તૈયાર છે. તો બહુ સુંદર દેવરાજ ઇન્દ્રનું અને વૃત્રાસુરનું યુદ્ધ થશે, અને એ યુદ્ધમાં જે વૃત્રાસુરજી પ્રવચન કરશે, આપણી આજે કથા સત્ર અંતર્ગત રોજ 1.5 કલાક કદાચ કે 1 કલાક આ પ્રસંગ હું લઉં તો બી 5 પ્રવચન છે વૃત્રાસુરના પ્રવચનોને આસ્વાદન કરવાના, જે બહુ સાર ગર્ભિત છે. વૈષ્ણવ માટે એક અમૃતની સંજીવની બુટ્ટી જેવી વાત છે, જેને સ્વસ્થ બનાવી દેશે એના ચિત્તને, મનન ચિંતન કરવા લાયક છે. અને છેલ્લે ભગવાનમાં જયારે એ મન લગાડીને શરીર છોડે, અને વીર એવા મહાવીર દેવરાજ ઇન્દ્ર એરાવત હાથી ઉપર બેઠા છે, અને આને આને કોઈ સવારી પહોંચાય એમ નથી, કારણ કે આ માણાનું શરીર એવું છે કે એ કોઈની ઉપર બેહે તો ઓલો પાતાળ વયો જાય, જે જેની ઉપર બેઠા હોય નહીં, આ પૃથ્વી ઉપર તો રહે નહીં, કારણ કે એને ઉપાડીએ કે એવો કોઈ કોઈ વાહન હતું નહીં, એટલે એ તો એમના ઉભા જ છે. કારણ કે જે વેઢ્યા ને આ રાક્ષસોને એવું દેવતાઓને એ વેઢ્યા, કારણ કે દેવતાઓ શું કરતા હતા, રાક્ષસો ભાગતા હતા ને તો આવડાઈને વાહે પાઈને મારતા હતા, ઓલા ઓલા ભાગતા હોય ત્યાં તીર મારીને અડધણ ટાળી દેતા, એ કે એ તો છે જ, તમે કઈ હારી ના નથી એમ કહી દેવામાં આવે, ઓલા તો છે જ એવા, અને તમે શું કરો છો, જે માણા ભાગે છે એને મારો, મારો હોય તો હું ઉભો આવો નહીં, કારણ કે જો એક તો એ તો બિચારા મરી જ ગયેલા છે, બી ગયા અને ભાગે, અને તમે જે માણા બીકણ હોય ભાગેલા હોય નિરસ્ત હોય એને વાહે જઈને મારો છો પીઠ ઉપર, કારણ કે ક્ષત્રિય ની વીરતાની અંતર્ગત એ પણ નિયમ છે કે શસ્ત્ર રહિત અને ન લડતો હોય એને મારવાનું નથી, તો એને મારીને તમે કઈ મોટી વળી મહાનતા બતાવો. વૃત્રાસુર કે બે હરખા છે, હવે હું તમને નહીં મૂકું, તો બહુ સુંદર દેવતાઓને ઝાટકી નાખ્યા એમ. અને પછી ઇન્દ્રદેવનો મગજ જાય એટલે કે તો જોઈ લો, અને ગદા લીધી રમ રમાતી ફેરવી અને વૃત્રાસુર પર ધડામ દઈને જીકી. પણ આપણે છે ને ઓલી માચીસ હોય ને એની ટાઈપ, એની માટે એટલું દીધું આપણને કોઈ હળી લઈને આપણે આમને પકડી એમ ડાબા હાથમાં પકડી લીધી વૃત્રાસુર, અને નેનને જે આમ કરીને ઉડાડીને પાછી મૂકીને તો ધડામ કરતી આવી હાથીના, એટલે 14 હાથ હાથી ગલોટ્યો ખાઈને હોઈ ગયો, ને ઇન્દ્ર દબા બેઠા એક જ ઝલક બસ. ગદા જે હતી એને એની ને એની ગદા ઇન્દ્રએ મારી તો ઝટકાઈને પાછી મૂકી દીધી, પાછી મારી દીધી, અને એ હાથીના મસ્તક ઉપર આવી ગદ, કારણ કે આ જાણતા હતા કે આની ઉપર આવશે ને તો હાથીને બરોબર છે કેમાં જોઈશે હેરાવત. આખા ઇન્દ્ર ને હાથી હોતા હોય ગળી જશે ગદા ક્યાંથી. બહુ દિવ્ય યુદ્ધ છે, વૃત્રાસુર નો પરાક્રમ પણ એવું છે અને એનું પ્રવચન પણ એવું છે મહાન. પ્રેમી ભક્ત છે, ભક્તને ભગવાન બધા ગુણો આપે છે, વીર પણ હોય, વિદ્વાન પણ હોય, વૈષ્ણવ પણ હોય, સ્વાભાવિક છે. તો એવા શ્રી વૃત્રાસુરજી ભાગવત ની અંતર યોષિ મુનિઓ યોગીઓથી જેનું જેના પ્રવચનનું ચિંતન મનન યુગોથી કરે છે, પણ એની વિશેષ ચર્ચા કાલ સવારના સત્રમાં કરશું. 11મા અધ્યાયના શરૂઆતથી કંઈક વૃત્રાસુરના પ્રવચનને, અને 11મા અધ્યાયમાં જ વૃત્રાસુરની અંતમાં સ્તુતિ છે ભગવાનને, અને 12મામાં તો પછી ઇન્દ્રદેવ એનું વજ્રથી ગળું કાપી નાખે. એટલી મોટી વાત છે કે વજ્ર જે દધીજીનું તેજ ને તપ હતું, ભગવાનનો આશીર્વાદ હતા, એ ગળું કાપતા ઇન્દ્રદેવને 1 વર્ષ લાગ્યું. કેટલું એ જે ચાલુ કર્યું ને કાપવાનું, ઓલા ઘોડે નતો કે આ ઝટકો માર્યા ઉડી જાય, આ વૃત્રાસુર એટલી મહાકાય શરીર ને એટલું વિશાળ કે કાપતા કેટલું થયું, સુખદેવજી કે છે રાજા 1 વર્ષ ગયું. ત્યારે સંતોએ પ્રશ્ન કર્યો કે દેવતાઓનું વર કાપડું, કારણ કે દેવતાના વરમાં આપણા ફરક છે, તો યુદ્ધ તો ન્યા થાય, તો એ તો પ્રશ્ન જ રહી ગયો કે ભાઈ આપણું કે જ્ઞાનનું, તો જ્ઞાની વાત થાય તો જ્ઞાનનું, તો આપણા તો કેટલા પેઢીઓ વહી જાય, એટલું મહાવિકરાળ, કારણ કે દિવ્ય પુરુષ હતા અને આત્મા તો ભગવત ધામ પહેલા પહોંચી ગયા હતા. એટલે તો મહારાજ પરીક્ષિત ને પૂછવું પડ્યું ગંગા કિનારે ઋષિ મુનિઓની સભામાં કે સુખદેવ ગોસ્વામી મંદિરમાં હોય, ભાગવતની સામે હોય, હાથમાં માળા હોય, તોય ભગવાનમાં મન નથી લાગતું. તો જેનું મૃત્યુ સામે મોત નાચતું હોય અને યુદ્ધ મેદાનમાં હોય અને એમાં વૃત્રાસુરનું મન લાગી કેમ ગયું, એને વળી એવું શું કર્યું હતું? અહીંયા ભગવાનની સામે હોય તો એ સંપલામ ધ્યાન હોય, કલાડવામાં ધ્યાન હોય, ક્યારે મહાપ્રસાદ થાય, ભગવાનમાં ક્યાં ધ્યાન હોય? તો પછી આ વૃત્રાસુરની સામે તો મોત છે અને એને કેમ ભગવાનમાં મન લગાડી દીધું? મોટા મોટા યોગી મુનિન્દ્રો નથી લગાડી શકતા અને એ સાત્વિક અવસ્થામાં અને શુદ્ધ સ્થાનમાં અને અસુર થઈ અને આવા ભયંકર રણ મેદાનમાં ભગવાનમાં કઈ રીતે મન લગાડે? આશ્ચર્ય છે, જણાવો. ત્યારે એનો ઇતિહાસ કહેશે કે તો ચિત્રકેતુ રામનો રાજા હતો, નારદજીની કૃપાથી ભગવત શંકરષણ વિષ્ણુના દર્શન પામી ગયો, વિદ્યાધર થઈ ગયા હતા. પાર્વતીના શ્રાદ્ધથી અસુર શરીરમાં આવ્યા છે, બાકી આત્મા બહુ ઊંચો છે. તો બહુ સુંદર ભક્તિ પ્રેમ પ્રદાયક પ્રસંગ છે. પણ આવો, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વત ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સ્વર્જુન. કૃષ્ણ જીન કા નામ હૈ ગોકુલ જીન કા ધામ હૈ.
કૃષ્ણ જીન
कृष्ण जिन का नाम है गोकुल जिन का धाम है.
कृष्ण जिन का नाम है गोकुल जिन का धाम है.
ऐसे श्री भगवान को बारंबार प्रणाम है.
ભગવાન કો બારંબાર પ્રણામ હૈ.
એસે શ્રી ભગવાન કો બારંબાર પ્રણામ હૈ.
એસે શ્રી ભગવાન કો બારંબાર પ્રણામ હૈ.
યશોદા જીન કી મૈયા હૈ નંદજી બાપૈયા હૈ.
યશોદા જીન કી મૈયા હૈ નંદજી બાપૈયા હૈ.
યશોદા જીન કી મૈયા હૈ નંદજી બાપૈયા હૈ. રાધા જીન કી છાયા હૈ અદ્ભુત જીન કી માયા હૈ.
રાધા જીન કી છાયા હૈ અદ્ભુત જીન કી માયા હૈ.
રાધા જીન કી છાયા હૈ અદ્ભુત જીન કી માયા હૈ. શ્રી ઘન શ્યામ કો બારંબાર પ્રણામ હૈ.
શ્રી ઘન શ્યામ કો બારંબાર પ્રણામ હૈ.
લૂટ લૂટ દધી માખન ખાયો ગ્વાલ બાલ સંગ ધેનુ ચરાયો.
લૂટ લૂટ દધી માખન ખાયો ગ્વાલ नंद धैनु सरायो
लूट लूट ददी माखन खायो ग्वाल बाल संग धैनु चरायो
लूट लूट ददी माखन खायो ग्वाल बाल संग धैनु चरायो
ऐसे लीला धाम को बारंबार प्रणाम है
ऐसे लीला धाम को बारंबार प्रणाम है
द्रुपद सुता की लाज बचायो ग्रह से गज को फंद छुड़ायो
द्रुपद सुता की
लाज बचायो
को फंद छुड़ायो
द्रुपद सुता की लाज बचायो ग्रह से गज को फंद छुड़ायो
द्रुपद सुता की लाज बचायो ग्रह से गज को फंद छुड़ायो
ऐसे कृपा धाम को बारंबार प्रणाम है
ऐसे कृपा धाम को बारंबार प्रणाम
है कृष्ण जिनका नाम है गोकुल जिनका धाम है
कृष्ण जिनका नाम है गोकुल जिनका धाम
भगवान को बारंबार प्रणाम है
ऐसे श्री भगवान को
बारंबार प्रणाम है।
गीता के 700 श्लोकों में 574 श्लोक श्री भगवान वाच कृष्ण बोला है। शिल प्रभुपाद कहे छे कि आ बद्धा श्लोकों में सर्वश्रेष्ठ श्लोक कयो कोई शिष्य के तो सर्वधर्मान कोई के मन मना प्रभुपाद के नो नो नहीं सर्वश्रेष्ठ सार श्लोक जन्म कर्म चमे दिव्यम भक्तों माटे गीता सार हो के सर्वधर्मान परित्यज्य पण कृष्णना प्रेमियों माटे तो सार वस्तु કૃષ્ણના જન્મ કર્મના તત્વ રહસ્ય પ્રેમને જાણો છો કેમ કારણ કે કૃષ્ણ ત્યાં કહે છે કે એને જાણવાવાળો જન્મ મૃત્યુમાં રહેતો એટલે કૃષ્ણ જન્મ મહોત્સવ આપણે કથામાં કરીએ ને એનો અર્થ કેવલ હોલ શણગારવો ને ફૂલ ઉડાડવા ને તૈયાર થવું નથી આ તો બાહ્ય વસ્તુ છે કૃષ્ણ કઈ રીતે જન્મ લીધો કૃષ્ણ કોણ છે એ જન્મના તત્વને સમજો ત્યારે જન્મમાંથી મુક્ત થઈ જશે હા ભગવાનના જે મહોત્સવો કરવા આપણા પ્રેમ પ્રાપ્તિ પાપ વનાશન અને જીવન જ એની માટે મળ્યું છે નરસિંહ મહેતાએ આ વાત ગાય છે નિત્યાનંદ કીર્તનો છવ એ નિરખવાનંદ કુમાર રે અને એટલા માટે ભગવાન આવીને કે તારે મુક્તિ જોતી જ બોલે નહીં ભક્ત તો મસ્તી ચાહતા હૈ કૃષ્ણ કી લીલા સેવા મેં મુક્તિ દો દિસે ઓર કો હરી ના જન તો મુક્તિ ન માગે હે માગે જન્મ જન્મ અવતાર રે હવે જન્મ લઈને તમારે કરવું છું નિત્ય આનંદ કીર્તન ઓછવ નિત્ય આનંદ કરવો છે એ આનંદ ઘન શ્રી કૃષ્ણ છે નંદ ના ઘરે જે જન્મ છે નંદ ઘેર કૃષ્ણ નહીં ભયો નંદ ઘેર આનંદ ભયો અરે એ જ આનંદ અમારા ઘરે આવે અમારા હૃદયમાં આવે એના માટે સ્વાગત કરવા બેઠા છે આ ભાવના હોય છે એટલા માટે તો કથાના ચોથા દિવસે રાજા પરીક્ષિતે સુખદેવજીના ચરણોમાં કહી દીધું કે સૂર્ય અને સોમવંશના બહુ રાજાઓના ચરિત્ર તમે ગાયા હવે કૃષ્ણ યદુવંશમાં જેને જન્મ લીધો છે એની ગાથા કયો જેણે મારા પિતાઓને રણ મેદાનમાંથી જીવતા કે બારા કાઢ્યા એટલું જ નહીં, દ્રોણ્યસ્ય વિપ્લુષ્ટ મદંબ અંગ, મારું શરીર પણ માના કુખમાં દ્રોણી અશ્વત્થામાના બાણથી બળીને ભરી ગયું, પણ એ કૃષ્ણએ મને ગર્ભમાંથી પણ બચાવ્યા. અને આવા કૃષ્ણની કથા ન સાંભળે કોણ હશે, કસાય હશે જે ન સાંભળ્યા. પરીક્ષિતની બુદ્ધિમાં તો જે ઉત્તમ શ્લોક ગુણાનો વાદા, સવારે આપણે રામ જન્મ મનાવ્યો ને એમાં ગોસ્વામીએ લખ્યું છે, માસ દિવસ કર દિવસ ભા. એ અયોધ્યામાં એટલો આનંદ, એટલો ઉત્સવ, એટલો ઉત્સવ થયો ને કે કોઈને સમયની ખબર જ ન રહી. અને એમાં ભગવાન સૂર્ય એટલા ફોર્મમાં આવી ગયા, શું કામ, કારણ કે પ્રભુ મારા કુળમાં આવ્યા. લોકો કહે છે સૂર્ય કુળમાં, રામનો જન્મ કયા કુળમાં છે, સૂર્યવંશ. એટલે સૂર્યદેવે છે ને રહી ગયા ઊભા, કારણ કે એને ઉત્સવ જોવો હતો. તો સૂર્ય તો કે માસ, ગોસ્વામી કહે છે કે એટલો આનંદ, એટલો આનંદ કે એક મહિનો વયો ગયો, દિવસ ને એને અટકી ગયો, અને બધા નાચે ને ગાય જ છે બસ. પણ તકલીફ એક ભક્તને હતી, અને ચંદ્રને કે આ આઘો જાય તો મારો વારો આવે ને, મારે રામ જન્મ લેવો છે. કારણ કે જબ તક સૂર્ય હે તબ તક અમારી સ્થિતિ કહાં. અને સૂર્ય હામે ચંદ્રનો હાલે નહીં પાછો, કારણ કે એ ઉપગ્રહ છે. સકલ ગ્રહાણામ મૂર્તિ શેષ તેજા, રાજા કોણ છે ગ્રહોનો, સૂર્યદેવ છે ને, એટલે ન્યાય એનું ટપ ટપ તો હાલશે નહીં. એટલે એને ડાયરેક્ટ કનેક્શન લીધું, ભગવાન જયારે જન્મ્યા હતા ને એને કીધું, પ્રભુ આ બધા તમારો જન્મ ઉત્સવ કરે, મેં કહે મારો વાંક મારો, મને તમારા જન્મના દર્શન કરવા, કીર્તન કરવું, નાચવું છે, અને સૂર્યદેવ હલતા જ નથી, જામી ગયા છે, અને એ ન જાય ત્યાં સુધી મારું એન્ટ્રી કેમ થાય. ત્યારે ભગવાને કીધું, ચિંતા ન કરો, પૂર્ણ પુરુષોત્તમ અવતાર તમારા વંશમાં લેશું, ચંદ્ર વંશમાં જાઓ. તાકે પણ એ આનંદ તો હું લઈશ, પણ અત્યારે પણ મારું કંઈક તો હોવું જોઈએ. આપણે કહીએ ને અત્યારે શાખવાદ એક બટકો આપો, પિસ્તમ તારે આપીશ, એમ બરોબર છે, પણ અત્યારે કંઈક તો આપો, એમ અત્યારે તો કંઈક રામ. તાકે ઠીક છે, ભલે હું રામ રૂપે જન્મું, પણ મારી વાગળ નામ લાગશે તમારું, રાજા રામચંદ્ર કી જય. મારા નામની સાથે લોકો તમારું નામ બોલશે, બસ અત્યારે આ બટકું, અને બાકી ચંદ્રવંશમાં પૂર્ણ પ્રસાદ ફૂલ પેટ, તમે ચિંતા ન કરો. કારણ કે ભગવાનના દરબારમાં કોઈ જાય ખાલી હાથે રહેતો જ નથી. એટલે પ્રભુ ચંદ્ર વંશમાં, યદુ વંશમાં પ્રગટ થાય. એટલે મહારાજ પરીક્ષિત પૂછ્યું, યદોશ ધર્મશીલ નિત્રામ, કે જે યદુ વંશને અલંકૃત કરવા માટે ગોવિંદ આવ્યા છે, જેને જેને યાદ કરે છે હસ્તિનાપુરની રાણીઓ, અહો અલમ ધન્ય તમમ યદુ કુલમ. એટલા માટે હે ભગવાન સુખદેવ, હવે એ કૃષ્ણની કથા સિવાય બીજી કોઈ કથા મારે સાંભળવા નથી થતી. હવે જે ત્રણ દી વધ્યા છે પરીક્ષિતજી કે મારી પાસે, હવે મારે બીજી કોઈ રાજા રાણી કાંઈ સાંભળવા નથી થતું, કેવલ કૃષ્ણ કથા. એટલે બોલા રાજા ને બોલા રાણી ને બહુ કથા એવું કરી સુખદેવજી, કે હવે નહીં, કેવલ કૃષ્ણ કથા કહેવા પ્લીઝ, જે અમારા કુળ ઉપર જેના આટલા ઉપકારો છે. ત્યારે સુખદેવજી બોલ્યા, સમ્યક વ્યવસ્થિતા તે બુદ્ધિ તવ રાજર્ષિ સત્તમ. હે રાજા પરીક્ષિત, તમારી બુદ્ધિ જે જગ્યાએ પરફેક્ટ લાસ્ટ સાર રૂપે લાગવી જોઈએ ને, લાગી ગઈ છે. કારણ કે બુદ્ધિનો સાર છે કૃષ્ણ કથામાં નિષ્ઠા. અને કૃષ્ણ કથા એક એવી મંદાકિની ગંગા છે જે શ્રોતા વક્તા બધાને ધન્ય પવિત્ર કરી નાખે છે. આક્રાંત ભૂરી ભારેણ રાજન, ભૂરીના ભૂવી ઉપર એટલો ભાર વધી ગયો અસુરોનો અત્યાચાર, કે પૃથ્વી દેવી પીડામાં આવી અને એને ગાયનું રૂપ લઈ ગો અશ્રુમુખી ભૂત્વા બ્રહ્માણમ શરણમ યયો બ્રહ્માજી પાસે ગઈ. કારણ કે દેવી દેવતાઓના લીડર એ છે બ્રહ્માજી, અને બ્રહ્માજી વખતે સુમેરુ પર્વત ઉપર ઓફિસમાં, તો બધાને પૃથ્વી દેવી નિવેદન કરવા ગઈ બ્રહ્માજી આગળ. રોતી રોતી આંખમાં આંસુડા પાડતી ગાયના રૂપમાં પૃથ્વીએ કીધું કે મારા દુઃખનું નિવારણ કરો, આ પાપીઓ અસુરો મારી ઉપર ભાર બની રહ્યા છે. બ્રહ્માજીએ ધ્યાનથી સાંભળ્યું. શિક્ષા છે કે તમારી પાસે કંઈક હોય ને, તમે કંઈક ઘરના વડીલો અને કોઈ તમારી પાસે કંઈક કહે તો પહેલાં એને સાંભળવું, સીધું જ વઢવા જ માંડે અમુક લોકો, કાંઈ જાણે ને કોઈ જગ્યાએ કીધું ને તો બસ ઉપર ચડી જાય સીધા. એ હોય શકે ખોટું બોલતા હોય, કેટલું મેળવીને બોલતા હોય, થાય ને એવું. વિવેકી પુરુષ કોને કહેવાય? કે જે વાત જેટલી છે ત્યાંથી ઠંડી પાડે અને સુખ શાંતિ આપે, નહીં કે એને રાયમાં પર્વત કરીને બધાને આખા પરિવારને મહાભારત બનાવી નાખે. આ વડીલોના આવા આવા કામ કઈ દુનિયા કયા ઇતિહાસમાં બોલે છે બતાવો. અને જો એ આપણે વાંચ્યા સાંભળ્યા હોય રામાયણ ભાગવત તો આપણને હોવી જોઈએ થોડીક વિવેકતા કે નહીં. કારણ કે જે જેને દુઃખ લાગ્યું હતું એ રીતે જ કહેશે, પણ હોઈ શકે એનું અજ્ઞાન હોય. બ્રહ્માજી ઉપધાર્ય શબ્દ પર બોલું છું. ઉપ એટલે નજીકથી સાંભળ્યું અને ધ્યાનથી સાંભળ્યું. એવી રીતે દેશનો કોઈ નેતા બને, કોઈ રાજા બને, ઘરનો કોઈ વડીલ બને, પિતા બને, આ બધાને લાગવું પડે કે મેમ્બર એને જે નિવેદન કરવા આવે એ પહેલા ધ્યાનથી સાંભળે પૂરું, અને પછી રિસર્ચ કરે, અને પછી એવો નિર્ણય આપે જેમાં બધાનું સુખ હોય, વિવેક હોય. એક સંદેશ આવી કેટલી એક એક શ્લોકોમાં બહુ સંદેશ છે, પણ એક બ્રહ્માજીની એક વાત લઈએ તો. અને એટલા માટે કીધું, ઠીક છે દેવી, તો આ તમારું દુઃખ છે પણ આને દૂર કરવાની સામર્થ્ય કેવળ પૂર્ણ પુરુષોત્તમમાં છે. અને એટલા માટે બધા દેવતાઓને બોલાવી બ્રહ્માજી ગયા શિરપયો નિધે, શિર સમુદ્રના કિનારે. કારણ કે ભગવાન વિષ્ણુ શિરોદક્ષાય છે, શિર સમુદ્રમાં એનો નિવાસ એડ્રેસ છે. અને ન્યા જઈને શું કર્યું? તત્ર ગત્વા જગન્નાથ દેવ દેવ વૃષાકપિમ, કીર્તન કર્યું, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે
હરે રામ.
પુરુષ પુરુષ સુક્તેન, પુરુષ સુક્તોની સ્તુતિ કરવામાં આવી. કારણ કે ખબર છે કૃષ્ણ કેવલ કીર્તનથી જ પ્રગટ થાય, વિષ્ણુ પ્રસન્ન થાય પ્રગટ થાય. અને એ જ વખતે ગિરી સમાધો ગગને સમીરિતા, ભગવાન શ્રી શિરોદક્ષાય વિષ્ણુએ બ્રહ્માજીને સમાધિમાં મનમાં કીધું કે બ્રહ્મા પૃથ્વીના દુઃખની મને પહેલેથી ખબર છે, એટલે તમે ચિંતા ન કરો, હું યદુ વંશમાં જન્મ લઈશ અને પૃથ્વીનો ભાર હળવો કરીશ. એટલે બધા તમને દેવતાઓને નિવેદન કરી દો કે મારી સેવાનો આનંદ લેવો હોય તો યદુ વંશમાં જન્મ લેવા માંડે, હું યદુ વંશમાં આવવાનો છું. બ્રહ્માના પુત્ર થયા અત્રિ, અત્રિના બુધ, બુધના પુરુર્વા, પુરુર્વાના નહુસ, નહુસ નહુસના યયાતિ, અને યયાતિને દેવ્યાનાથી મોટા પુત્ર થયા યદુ, જેના સુરસેન, જેના વસુદેવ, જેના શ્રી કૃષ્ણ ચંદ્રવંશ. એ કે હું યદુવંશમાં જન્મ લઈશ, વસુદેવ ગૃહે સાક્ષાત વસુદેવના કહેતા. તો બ્રહ્માજી કીધું ધન્યવાદ પ્રભુ, પૃથ્વીને કીધું રોવાનું બંધ કરો તમારો મેળ પડે, દેવતાઓને કીધું આપણે કંઈક કામમાં લાગો, કૃષ્ણ જન્મ લેવાના છે લાભ લો, સેવામાં જાઓ, અને પત્નીઓ હારે જાયજો પાછા. કારણ કે એ કૃષ્ણ આવશે તો શક્તિમાન આવશે, તો શક્તિ પણ આવશે ને, તો એની પણ સેવાનો આનંદ લે. અને બધા બ્રહ્માની વાત સાંભળીને પોતપોતાના લોકમાં ગયા અને અંશરૂપે જ્યાં બને એના જન્મ લેવા માંડ્યા. અને આ બાજુ સુરસેનો અધિપતિ, મથુરાપુરીનો ચક્રવર્તી સમ્રાટ રાજા સુરસેન. કયું ધામ મથુરા? નિત્ય સન્નિહેતો, જ્યાં ભગવાન નિત્ય વસે છે. મથુરા ભગવાનની નિત્ય નગરી છે, લીલાભૂમિ, વેદોનો સાર જ્યાં પ્રગટ થાય. અને એ જ સુરસેન વંશમાં થયા મહારાજ ઉગ્રસેન, એક યાદવ ઉગ્રસેન રાજા, અગ્રસેન નો રાજા, આજે ભગવાન અગ્રસેન ને બહુ માન આપ્યું છે. અને એ ઉગ્રસેન ના પુત્ર ની વાત તો તમે બધા જાણો જ છો, જે કૃષ્ણના મામા થાય. દેવકી ના વિવાહ ઉગ્રસેન, જે સુરસેન ના પુત્ર વસુદેવ સાથે નક્કી થયા, મંગળ વિવાહ થયા દેવકી અને વસુદેવના. રાજા દેવક, તે ઉગ્રસેન ના ભાઈ લાગતા હતા, એટલા દેવકી, સાત દીકરીઓ હતી એમાં દેવકી સૌથી નાની હતી. અને એ દેવકીના લગ્ન સમયે પિતા એટલા ખુશ હતા કે શુકદેવજી અહીંયા ગંગા કિનારે ગાય છે કે દેવકીને દેવકે એટલું આપ્યું, ચતુશરમ બાર ગજાનામ હેમ માલિનમ, સોને મઢેલા હાથીઓ, હજારોની સંખ્યામાં રથ ઘોડા, 200 દાસીઓ, 16 શણગાર સજેલી યુવાન. પશુઓને જો સોનું હોય તો માણસોને તો હોય જ ને. અને આનંદ મંગલની સાથે જયારે વળાવવામાં આવે તો કંસને થયું, સેવા કરું, તમે જે પ્રસંગ જાણો છો, પકડી રાખ કે બેનને હું મૂકવા જાઉં. પણ દેવતાઓ મૂંઝાણા કે આ જો કૃષ્ણના માતા પિતાની સેવા કરી લેશે ને તો ભગવાનના કોઈ સેવા કરે એની કરતા ભગવાનના ભગતની કોઈ સેવા કરે ભગવાન એની ઉપર બહુ ખુશ થઈ જાય છે.
અને જો ભગવાન ખુશ થઈ જાય તો આ હારો રહે તો આપણો ખુશ ક્યારે નહીં થાય એની ઉપર. અને દુનિયા વાળા એમ છે કે હારો છે, આ કેવો છે આપણે એને બતાવી દઈએ આખા જગત. અને એટલા માટે છુપી રીતે આકાશમાંથી બોલાયા, મૂર્ખ જેને વહન કરીને લઈ જાય, યસ્યાસ અસ્તમો ગર્ભો તે હંતી, આઠમો ગર્ભ તારો કાળ છે. રાસ મૂકી હેઠી તલવાર કાઢીને પકડ્યો ચોટલો બેનનો, અત્યારે જ મારીનો. વસુદેવજી કે બાપર, શાળા તો આકરા છે પણ પતિ બન્યા છે તો પત્નીની રક્ષા કરવી પતિનો ધર્મ છે ને, પાતયતિ પતિ, કે એની ઈચ્છા પૂરી કરવી, એને ખુશ કરવી, એની રક્ષા કરવી, આ પતિનો ધર્મ છે. તો એને નિભાવવાનું ચાલુ કર્યું. સામ દામ દંડ નીતિથી ઉપદેશ દીધો, કંસ નહીં કાંઈ અડેમ હતો નહીં. છેલ્લે વસુદેવે બુદ્ધિ લગાડી કે ખબર નહીં આઠમો પુત્ર ક્યારે જન્મે ને કેટલા વર્ષો લાગે, ને કદાચ હોઈ શકે કે પુત્ર આને મારી નાખે જેમ દેવતાઓએ કીધું. અત્યારે મારે દેવકીને બચાવવાની થાય ગમે એ રીતે. અને એટલા માટે કંસને કીધું કે તને દેવકી મારવાની જ કે પુત્ર? તો કે પુત્ર. તો કે પુત્ર હું તને આપી દઈશ. બેનને મારીને સ્ત્રીને મારવાનો, બેનને મારવાનો, લગ્નના દિવસે મારવાનું પાપ હું કામ ભેગું કરે? દેવતાએ હું કીધું, આ દેવકીનો આઠવો પુત્ર મારશે ને તો તને બધા પુત્ર હું આપી દઈશ, તું એને મારી નાખજે, પણ દેવકીને હું કામ મારે? કંસને થોડુંક થયું, હા બરોબર, કે ભાઈ દેવકીનો પુત્ર મારવાનો. અને વસુદેવના વાતમાં એને વિશ્વાસ, કારણ કે વૈષ્ણવ શિરોમણી તો આનક દુંદુભી, જન્મ સમયે દેવતાઓ વાજા વગાડ્યા. અને એટલા માટે પહેલો જ પુત્ર કીર્તિમંતનો જન્મ થયો. વસુદેવજી કેમ દુષ્ટ થઈ જેમ, શું મુસ ગયા કંસ આગળ. કંસને દયા વરસી ગઈ કે ના ના રહેવા દો, આઠમો થાય ત્યારે લાવજો. સંતો નિવેદન કરે નારદજીના આગમનનું કે ભાઈ આ તો પહેલો આઠમો ગણાય, આંઠરીથી ગણો તો ઘણા એવા પાકા હોય ને તમારા પંકેટ લાગે ને પહેલા બે, પણ ઓલા ઓલકોરથી ચાલુ કરે થાય છેલ્લો. વધ્યું ઘેટું વધ્યું ઘેટું, પરિક્રમામાં આવું બહુ થાય અમારું હસબન્ડ, પેલો છેલ્લો થઈ જાય. આમ તો વાર લાગે ઓલકોરથી ચાલુ થાય છેલ્લો, એટલે આમાં કેમ ખબર પડે પેલો છેલ્લો કોણ છે? આંઠકોરથી ગેડો ના આઠમો થઈ જાય એમાં તો. અને કંસે કીધું તો મારી જ નાખવાનો થાય. જુઓ કેટલો ક્રૂર, ખલ, પાપી, ફૂલ જેવા દીકરાને, પોતાના જ ભાણિયાને. એટલે જ પરીક્ષિતે ગંગા કિનારે પૂછ્યું છે કે મામાને હું કામ માર્યા? એટલે દુનિયા જાણ કે જાણે કે આ મામા ખાઈ એવા જ હતા, એને કેટલા ભાણિયાને માર્યા એ જો. બે જ મામા એવા થયા વિશ્વ ઇતિહાસમાં જેણે મામા શબ્દ પર કલંક લગાડ્યું, એક કંસ અને એક ઓલા દુર્યોધન વાળા શકુનિ. અને બે કેરેક્ટર એવા થયા જે આખા મામા જાતિને બદનામ કરી નાખી. સાથે છ પુત્રો મારી નાખ્યા, ની સાથે સાતમા ધામ સાક્ષાત બલરામ. ભગવાન કૃષ્ણ ગોલોક વૃંદાવનમાં નિવેદન કરે યોગમાયાને કે દેવકીના ગર્ભમાંથી લઈ જાઓ રોહિણીના ગર્ભમાં મારા ધામને, યોગમાયાથી સંકર્ષણ કરો, નામ પડશે સંકર્ષણ. અને હે યોગમાયા તમે આ કરશો તો મહામાયા રૂપે વિશ્વમાં તમારી પૂજા મારથી વધારે થશે. વૈષ્ણવી અંબિકા ચંડિકા ભગવાને નામ હોય તો આપી દીધા, એટલા માટે આપણે જોઈશું જગતમાં ભગવાન કરતા દેવી માતાઓની પૂજા વધુ થાય. પણ એ વૈષ્ણવી છે, સેવા ભગવાન, એ ભગવાનની સેવામાં લાગેલ. એ તો આ બહિરંગ જગત સંભાળે છે. છાયેવે યસ્ય ભુવનાની બિભરતી દુર્ગા, અને ત્રિશુળ લઈને દુઃખ આપે છે કોને? જે ભક્તિ નો કરે એને. અને એ પણ સેવા જ કરે છે કે અહીંથી નીકળો મરો, અહીંયા દુઃખ છે સુખી થવું હોય તો. કારણ કે અમુક લાતો કે ભૂત હોતે તો શું થાય? પ્રભુપાદ લખે છે માયા ઇઝ ડુઈંગ સર્વિસ ઇન કૃષ્ણની બાય કિક, એ જેમ ફૂટબોલમાં મારીને કરે સેવા બીજી રીતે છે. તો મયાધ્યક્ષ એને પ્રકૃતિ તો એની સેવા કરશો ને. સંકર્ષણ ગયા રોહિણીને ત્યાં, અને ભગવાન શ્રી કૃષ્ણ દેવકીના ગર્ભમાં હવે આવશે. જુઓ સુખદેવ ગોસ્વામી અહીંયા લખે છે કે ભગવાન અપી વિશ્વાત્મા ભક્તા નામ ભયંકર, જે ભગવાન આખા વિશ્વનો આત્મા છે, આખું વિશ્વ બ્રહ્માંડ જેના રોમકૂપમાં જેના ઉદરમાં છે, જે ભક્તોને અભય દેવા માટે કોઈ સ્ત્રીના ઉદરમાં જાય. જયતી જન નિવાસો દેવકી જન્મ વાદો, કેવું પડ્યું કઈ કેમ કેવી? કારણ કે આ વિલક્ષણ અલૌકિક ઘટના છે, સમજાય સમજવી જરૂરી છે
કે આખું વિશ્વ જેના ઉદરમાં હોય એ માણા કોઈના ઉદરમાં કેમ હોય છે? અને એટલા માટે દેવકીજી સ્તુતિ કરતા કે છે ને, બપોરે આપણે ટાઈમ નતો, નકર કૌશલ્યજી આજ કીધું રામને કે તમે આ રૂપ હતેલી લ્યો જલ્દી. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા, રોમ રોમ પ્રતિવેદ કહે, સોમમ ઉર્વાસી યહ ઉપહાસી, સુનત ધીર મતિ સ્થિર ન રહે. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા, આખું બ્રહ્માંડ જેના રોમકૂપ માંથી નીકળતું હોય અને બહિરંગા માયા જેની દાસીની જેમ સેવા કરતી હોય, એ ભગવાન મારા પેટથી આવ્યા કોઈ ખાંભળ છે ને તો દાંત કાઢશે. એટલે પ્લીઝ કૃપા કરો અને જેવો શોભે ને એવા થઈ જાઓ બાળક. ભગવાન ભક્તિને આધીન છે. એક પ્રશ્ન થાય કે ભાઈ બલરામજી રોહિણીના પુત્ર કહેવાના, કારણ કે પરીક્ષિત એ પૂછ્યું રોહિણી સ્તનય પ્રોક્તો, તો પછી દેવકીને વાયા હું કામ કરવું જોઈએ? સીધું રોહિણીને પ્રગટ થવું જોઈએ ને. બલરામજી રોહિણી દેવકીના ગર્ભમાં આવ્યા પણ પ્રગટ થયા, પ્રગટ ક્યાંથી થયા? રોહિણીના ગર્ભમાં. તો પછી ડાયરેક્ટ રોહિણીના ગર્ભમાં જઈ શકે ને? વાયા દેવકી શું કામ? મહારાજ પરીક્ષિતનો પણ એ જ પ્રશ્ન છે કે એકનો એક પુત્ર બે માતાના ગર્ભમાં કેમ રીતે? હા, એક માતાના ગર્ભમાં બે પુત્રો આવી શકે, બે હું થોડાક વધુ આવી શકે, ઇતિહાસ બોલે છે. પણ જોડવાના વધારે દાખલા બને છે. ઓકે, પણ એકનો એક પુત્ર એક માતામાંથી જાય ને પછી જીવતે જીવતો બીજામાં જાય, નથી જન્મે, હા તો ન ભૂતો ન ભવિષ્ય ઘટના છે ભગવાન. એ જ તો સંતો કારણ ઘણા આપે છે, એમાંનું એક કારણ છે કંસને ચક્કરમાં નાખવા. કારણ કે ગર્ભ વધ્યો દેવકીને, બધાએ જોયું કે મહિનાઓ ચાલી રહ્યા છે, પણ હવે જન્મ લીધો નહીં એટલે એ લોકોને એમ થયું કે ગર્ભપાત થઈ ગયો કે શું, શંકા રહી. હવે રોહિણીને પોગાડી દીધો યોગ માયાએ અંતર, એ તો એની શક્તિ, પણ આને દેખાય નહીં અસુરોને માણસોને. તો પછી હવે કૃષ્ણ આવ્યા, એને હાથમાં ગણવા કે આઠવા? કારણ કે હાથમો ગર્ભમાં આવ્યો પણ જન્મો નહીં. તો હવે કૃષ્ણ શાસ્ત્ર પ્રમાણે જાણકારો પ્રમાણે આઠવા હવા, લેકિન એ સાતવા કે આઠવા ક્વેશ્ચન માર્ક રહી ગયા ના. અને બીજું તો તત્વથી જવાબ તો છે ભાઈ, એ તો સેવક અવતાર છે ભગવાન, જે આવવાના હોય ને એ સંધિની શક્તિ વિલાસ છે, તો એ દેવકીના ઉદરમાં આવશે તે પહેલા. ગુરુ આવે ત્યારે તો ભગવાન આવે ને, બલરામ ગુરુ છે એના જીવનમાં, ગુરુ વૈષ્ણવ એના જીવનમાં ભગવાન આવે. આવતાની સાથે તતો જગન મંગલ રૂપમ, દેવકી જેમ પ્રકાશમાન જેવી તેવી કૌશલ્યાજી, અહીંયા પણ કૃષ્ણ આવતાની સાથે સબ બિભ્રત પૌરુષમ ધામમ ભ્રાજમાનો યથા રવિ. પહેલા તો આનક દુંદુવીના મનમાં આવ્યા તો સૂર્યની જેમ વસુદેવ ચમકવા માંડ્યા, અને એ જે ગયા દેવકીના ઉદરમાં તો દેવકી માતા પણ પૂર્ણ આનંદ પ્રકાશમાં. હવે જો કંસની કાળી જેલ, દેવકી જે માં સ્ત્રી જે માના છ દીકરા એના જ ભાઈએ પથ્થર ઉપર એની જ સામે પછાડીને મારી નાખ્યા હોય, એ સ્ત્રીને સુખ હોય ખરું? કેટલું દુઃખ હોય. પણ કૃષ્ણ આવ્યા તો એ દેવકીનું દુઃખ સુખમાં આવી ગઈ. અને જેવી રીતે સૂર્ય કંસની જેલમાં ઉગ્યો હોય એમ દેવકીના શરીરમાંથી સૂર્ય જેવો પ્રકાશ નીકળતો હતો, દેવકી લાઈટ શોભા દેવા માંડ્યા. અને વાત સાચી છે, જેના હૃદયમાં ભગવાન આવે ને, ભક્તિ હોય ને, એનો તેજ વધી જાય, એ પવિત્ર થવા માંડે, એ પ્રકાશ થઈ જાય. કારણ કે કૃષ્ણનું નામ, કૃષ્ણની કથા, કૃષ્ણ એ રૂપે હૃદયમાં આવે, સ્વાભાવિક છે તેજ વધુ. અને આ વાત તો બધા ન જાણી શકે પણ દેવતાઓએ જાણી, અને એટલા માટે સુખદેવજી કહે છે બ્રહ્મા ભવ, ભવ એટલે ભગવાન શિવ, ભવમ ભવાની સહિતમ નમામિ. તો બ્રહ્માજી આવ્યા બ્રહ્મલોકથી, કૈલાસથી શિવજી આવ્યા, અને મુનિ ભી, નારદ આદિ ભી, ઇન્દ્ર આદિ ભી, કારણ કે આ બધાના દેવતાઓના દુઃખ દૂર કરવા તો ભગવાન આવ્યા છે ને, એને કીધું હતું તો વચન પાડ્યું છે, એટલે એ બધા દેવતાઓ કંસની જેલ ઉપર આવી ગયા અને સ્તુતિ કરવા માંડ્યા કૃષ્ણ. સત્યવ્રતમ સત્ય પરમમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે.
ભગવાન કૃષ્ણ તમે જે વ્રત કીધું હતું કે હું આવીશ વસુદેવના ગૃહે, ગૃહે મતલબ ગૃહિણી, ગૃહ ઉચ્યતે, વસુદેવની પત્નીને ન્યા તો પધાર્યા, તમે જે બોલો એ સત્ય કરો જ છો, તમારું વ્રત સત્ય હોય છે. સત્ય નહીં, બહુ સુંદર એની ટીકાઓ અને તાત્પર્યો અલગ અલગ છે. દેવતાઓએ બહુ સુંદર સ્તુતિ કરી અને સ્તુતિમાં કહી નાખ્યું છે કે હે કૃષ્ણ, માધવ તાબ કાક પછી તમે જેની રક્ષા કરો એ નિર્ભયા ત્રિભુવનમાં મુક્ત આનંદથી ભ્રમણ કરતા હોય છે. તમારા ચરણ કમળને કોઈ આશ્રય લે તો એ ભવસાગરને સરળતાથી તરી જાય. અમારા દેવતાઓના દુઃખને દૂર કરવા માટે હે કરુણા સિંધુ તમે પધાર્યા છો, અમારા પ્રણામ છે અને પુષ્પવૃષ્ટિ કરી, સ્વાગત સત્કાર કરી અને આનંદથી સ્વધામમાં ગયા. સુખદેવજી કહે છે, અથ સર્વ ગુણો પેતો કાલ પરમ શોભનમ, એ પરમ સુંદર કાળ રૂડો અવસર આવ્યો. જન્મ જેવા નક્ષત્ર, જે ગાળ જે સ્થિતિમાં જે નક્ષત્ર હોવા જોઈ, દસે દિશાઓમાંથી આનંદ વહેતો હતો, આકાશ એકદમ નિર્મળ થઈ ગયું. મહી મંગલ ભૂઈષ્ઠ, સર્વ જગા ભૂમિમાં આનંદ મંગળનું વાતાવરણ છાવા માંડ્યું. નદ્ય પ્રસન્ન સલીલા, યમુના ગંગા જેવી નદીઓમાં નવું જળ કલરવની સાથે વહેતું થઈ ગયું. હૃદય જલ સરોવરીય, અને એની અંદર સુંદર સુંદર કમળ ખીલવા માંડ્યા ઓટોમેટિક નદીઓમાં. દ્વિજાલી કુલ સંકુલ, પશુ પક્ષી સુતા બધા આનંદ મગ્ન થયા છે. વભ્રો વાયુ સુખ સ્પર્શ, વાયુદેવને પણ થયું કે ચલો હું પણ સેવા કરી લઉં, કે એ રોમાંચ આનંદમાં આવી ગયા. અને એટલા માટે શીતલ મંદ સુગંધિત વાયુ વહેવા માંડ્યો. વાયુનો ગુણ છે કે એ મંદ મંદ હોવો જોઈએ, વાવાઝોડું નહીં. અને બીજો ગુણ છે સુગંધિત હોવો જોઈએ, સુખ સ્પર્શ, જે અડેન તો ગમે આમ ત્વચાને. તો વાયુ પણ સ્વરૂપથી સેવા કરવા માંડ્યા. પુણ્ય ગંધ ચારે બાજુ સુગંધિત પવિત્ર વાતાવરણ. સુખદેવજી અહીંયા લખે છે કે મનસ્થસ્ય પ્રસન્નાની સાધુના સ્વરૂપ, દેવતાઓ અને સાધુઓના ઋષિઓના મન તો પરમ આનંદમાં આવી ગયા, કારણ કે પરમ ખુશ થઈ ગયા. અને રહેવાનું નહીં એટલે નગાડા વાદ્ય વાદિંત્ર જે કાંઈ ફાવતું હતું એ વગાડવા માંડ્યા છે. અને જગો કિન્નર્વ ગંધર્વ, અપ્સરાઓએ નૃત્ય ચાલુ કર્યા. દેવતાઓ જેની પાસે જે કાંઈ શક્તિ કળા હતી વગાડી રહ્યા છે, ઋષિ મુનિઓ પરમ આનંદમાં છે, યજ્ઞ હવન કુંડમાં એમના અગ્નિ ચાલુ થઈ ગઈ. પ્રત્યેક કાલ પ્રેમ પ્રકૃતિ ભગવાનની સેવામાં આનંદ મગ્ન બની છે. મુમુર્ચુ મુનિયો સર્વે, મુનિઓ પ્રત્યેક રીતે બહુ સુંદર વાતાવરણ છે. તમ અદભુતમ અંબુજ બાલક ક્ષણમ, જેની કમળ જેવું આંખ્યું છે ને લક્ષ્મી જેને જોયા જ કરે કમળા, એવા કમળાપતિ આ દેવકીના ગર્ભથી પ્રગટ થવા જઈ રહ્યા છે. અને પ્રગટ થશે તો ચતુર્ભુજ, જેવો ભગવાનનો જન્મ એકદમ સ્પષ્ટ છે ભાગવતમાં. સાંભળવા જેવો કે ભગવાન જન્મ લે, સવારે પણ આપણે સાંભળ્યું, ચાર ભુજા હતી. નિજ આયુધ ભુજ ચારી, એક ભુજામાં ચક્ર, એક ભુજામાં શંખ, એકમાં ગદા, એકમાં કમળ. એનો અર્થ એ થયો કે આ સંસારમાં કોઈ જેને આપણે અત્યારે ભગવાન માનીએ છીએ એના જન્મની દાખલો કઢાવવો જોઈએ, કઈ હોસ્પિટલમાં કેવી રીતે ચાર ભુજા હતી કે. અરે એને તો પોલિયો પાયો છે એટલે એ હરખા બેઠા છે, નકર જે એક ભુજા છે ને એ ઉપાડીએ કેમી છે નહીં. ચતુર્ભુજ ની વાત છોડો. એટલા માટે હાડ માસના પૂતળાને ભગવાન નો મનાય, એટલી બુદ્ધિ તો મનુષ્યને હોવી જોઈએ. બે મૂર્ખતા કરે છે માણા, શું પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણચંદ્રને મનુષ્ય માને છે અને બીજી સાધારણ મનુષ્યને ભગવાન માને છે. આ મૂર્ખતામાંથી ઉપર આવવું જોઈએ. આજ દેવતાઓ, દેવી દેવતાઓ, શિવજી, બ્રહ્માજી, ઇન્દ્ર, સૂર્ય, નારદ આદિ ઋષિ મુનિઓ જયારે શિર સમુદ્રના કિનારે ગયા તો કે છે કે ભગવાન વિષ્ણુ શેષનાગ ઉપર હતા, બધા જાણે. શાંતાકારમ ભુજગ શયનમ, અને અત્યારે જે વ્યક્તિ પોતાને ભગવાન કહેતો હોય એને શેષનાગ નહીં, એ નાગ જાતિનું નાનું એવું પડકું હોય ને, પડકું એને પથારી નાખવાનું, જો હવાર સુધી એની લીલા થાય ને તો પછી એને આરતી ઉતારવાની, ભગવાન થઈ જાવ. અરે ઘરમાં પલંગમાં વાત જવાય દો, જે ઘરમાં સાપ ગયો હોય ન્યાય નહીં જાય. ભગવાન શેષ ઉપર હુવે, કારણ કે જન્મ લેશે તો શેષ ના કે છાયો કરવા આવશે. અને ભગવાન કહે આપણે હું જન્મ સાંભળ્યો, અને જો ભાગવતી આ જન્મ સાંભળ્યો હોય જેને તો એ માને નહીં બીજાને ભગવાન, ભગવાન સિવાય બીજાને ભગવાન ન માને. પ્રકાશ છે કઈક ઓકે, પણ સૂર્ય સૂર્ય છે. આ ફોક્સ ને સૂર્ય માની લેવો મૂર્ખતા છે, પણ દુનિયાના લોકો થોડા કઈક ચમત્કાર દેખાડે ને તો બસ ભગવાન. ચમત્કાર થી કે કઈ હારા બે પાંચ શ્લોક આવડી જાય કે ત્રણ ચાર મૂર્ખો ચેલા બની જાય એનાથી ભગવાન ન થઈ જવાય. ભગવાન કોઈ મેન્યુફેક્ચર આઈટમ છે જ નહીં, આદિ અનાદિ કાળથી સૃષ્ટિ જેનાથી નીકળી એને ભગવાન કહેવાય, અને એક જ છે. જોવો અહીંયા કે છે કે ઈ કમળ જેવી, કે છે કૃષ્ણ જન્મા ને તો એને માથે મોર મુકુટ હતો, નીલી ધોતી પહેરીને પીળું ફ્રેશ પીતાંબર અહીંયા બાજુબંધ, અને સોનાર પ્યોર ગોલ્ડ ના માટે કમર બેલ્ટ, મહાકોસ્તુ વૈદુર્ય મણી. અને અત્યારના ભગવાનને ફાળો કરતા હોય ત્યારે જ એનું હાલતું હોય. ભગવાને જન્મ લીધો ત્યારે કહે છે કે પૂરે સોળે શણગાર સજીને આવ્યા, અને આવડા વાળે ન હોય પછી ઉગે, ઘણા ને પછી ઉગ્યા જ નથી. લખ્યું છે કે કૃષ્ણ જન્મા ત્યારે એના વાળ વાંકડિયા સ્નિગ્ધ કાળા ભમર અને અહીં સુધી લાંબા હતા, મુકુટ હતો ને અહીંથી વાળથી લટુ લહેરાતી હતી. જન્મનું પ્રકરણ બરોબર ક્લિયર વાંચવું છે, જે ઘરેણા પહેરીને જન્મે. અને જ્ઞાની પણ કેવા, માતા દેવકીને કીધું માતા દેવતાઓના 12,000 વર્ષોની તપસ્યા તમે બહુ પહેલા કરીને મને પુત્ર રૂપે માગ્યો ને તો હું પુત્ર બનીને આવ્યો છું. મતલબ જન્મનું, માતા પિતાના ત્રણ જન્મનું જ્ઞાન ભગવાને ત્યારે ને ત્યારે આપી દીધું. અને ભગવાન કહેવાય, જે ગીતામાં કહે છે વેદાહમ સમતીતાની વર્તમાનાની છે અર્જુન, ભવિષ્યાની છે ભૂતાની, મામન વેદન કશ્ચન. અર્જુન ત્રણેય લોકમાં ચર અચર 14 ભુવનમાં જેટલા જીવ છે ને એ બધાનું ભૂત ભવિષ્ય વર્તમાન હું એકલો જાણું છું, પણ આ બધા મળીને મને એકને હજી પૂરો જાણી એકતા નથી. અવ્યય તત્વ છે, અસીમ અનંત, અને ઈ આ ભગવાનનો જન્મ છે. બધા દેવી દેવતાઓ પુષ્પ વરસાવે, નગાડા વગાડે, પ્રકૃતિ અનુકૂળ થઈ જાય, વાટ જોતા હોય. અને અને ભગવાન કહેવાય. આપણે સમજવું રહ્યું ભક્તો, જ્ઞાનની મૂર્તિ, પ્રેમની મૂર્તિ, આનંદની મૂર્તિ. વસુદેવજીને દેવકી તો એટલા આનંદમાં ને ઉત્સાહમાં છે, સ્તુતિ કરવા માંડ્યા, રહેવાનું નહીં, કારણ કે આ રૂપ જોઈને કોણ રહી શકે. અધ્યાત્મ દીપમ, કાળના કાળ છો, કરુણા કરીને મારે કુખે આવ્યા છો, પણ મારો ભાઈ બહુ ખરાબ છે, કૃપા કરો. દેવકીને પ્રેમ હોય ને વાત્સલ્ય, છેલ્લે પ્રાર્થનાથી પ્રસન્ન થઈને પ્રભુ પાછા પોતાના મૂળ રૂપમાં આવી ગયા, એકદમ નાના શિશુ બની ગયા, નીલ કમલ, કમળ જેવી આખ્યું નાની નાની પગલી. અને સંતોએ તો એવા પણ ભાવ આપ્યા છે કે ભગવાન જન્મ્યા ચતુર્ભુજ જન્મ્યા પણ હતા નાના, નાની નાની ગદાયું, એ રૂપ પણ હોઈ શકે. સર્વત સમર્થ છે ભાઈ. અને વસુદેવ અને દેવકીને થયું કે બાપરે, એક કઈ દીકરા મારા ભાઈએ જીવવા દીધા નથી, ને આને તો પ્રાણથી વાલો હાચવવાનો થાય. અને એટલા માટે નિર્ણય કરવામાં આવ્યો કે આ તેજને ઉપાડવાનો થાય, સુરક્ષિત કરવાનો થાય. ભગવાનની યોગ માયાથી દિવ્ય વસ્ત્ર ત્યાં નિર્માણ થઈ ગયું, સનાતન ગોસ્વામી લખે છે બૃહદ તોષણીમાં. અને વસુદેવજીએ દેવકીએ કીધું કે એકવાર પ્લીઝ કૃપા કરો કે હું મારા લાલાને સ્તનપાન કરાવી, તમે લઈ જાઓ છો આને ગોકુળ, પણ પહેલા મને મારું વાત્સલ્ય તો પૂરું થાય, ભૂખ્યો નથી મોકલ. અને ભગવાન નાના બની ગયા છે, કમળ જેમ આંખો ખીલી છે, સુંદર કુમાર રૂપ છે. અને વસુદેવજીએ લીધા હાથમાં, કે છે કે વસુદેવજી હાથમાં લીધા તો કંસે એને, કારણ કે હાથમાં જન્મવાનું, તો બેડી પહેરાવી દીધી હતી ફૂલ, પણ તરત જ કૃષ્ણને જેવા હાથમાં લીધા બેડી ખુલી ગઈ. વસુદેવજી વિચાર કરે છે કે કૃષ્ણની રક્ષા કરવી છે, એને બચાવવા છે, વાત્સલ્ય પિતા, પણ એ વિચાર નથી કરતા કે હું બંધાણેલો છું, જેલના તાળા બંધ છે, ત્યાં પહેરેદાર છે. અરે એ વિચાર એને કરવાનો ન હોય, જે કૃષ્ણને જોવે એના માટે હવે કૃષ્ણ વિચાર કરે કે આના રસ્તા કેમ ખોલું મારે, એ એનો જવાબદારી પણ નથી.
અને એટલા માટે જેવા ન્યા પહોંચ્યા હતા તો તાળા ખુલી ગયા, અને બહાર જે ઓલા બેઠા હતા સૈનિકો એ હુઈ ગયા, ઘેન કોમામાં જ વહી ગયા. કે છે કે મથુરા ની અંદર એ વખતે અહીંયા પણ લખ્યું, મંદ મંદ જલધરા ઝરમર વરસે મેહુલિયા, વાર જીમ જીમ બાળસર વરસાવા માંડ્યો. આખી મથુરા યોગ માયા હોવરાવી દીધી, કોઈ જાગતો નથી, એક કૂતરું એક ચકલું ફરકે નહીં. અને વસુદેવ ટોપલામાં તેજ લઈને જાય. વસુદેવ એ વિચાર નથી કરતા કે આટલી સૂર્ય પુત્રી યમની યમરાજની નાની બેન બે કાંઠે છલકાણે છે, હું કેમ પાર લાગીશ. નહીં, જિસને અપને સર પર કૃષ્ણ કો ઉઠાયા હૈ ઉસકો યે સબ ચિંતા કરને કી જરૂરત હી નહીં હોતી. અને આવી ગયા ન્યા, અને જેવો અંદર પ્રવેશ કર્યો તો યમનાજી એના વિકરાળ સ્વરૂપમાં આવી. જેટલો વેગ આવ્યો તો એ વધી ગયો. ઓર કેમ? કારણ કે એને થયું કે મારા પ્રાણનાથ સૂર્ય ચંદ્ર વંશમાં આવ્યા છે અને હું સૂર્યની પુત્રી છું, ઈ ક્ષત્રિય છે તો હું ક્ષત્રિય છું. તો ક્ષત્રિય નો ક્ષત્રિયાણી લગ્ન થાય ને, તો કદાચ હું પણ મારા સ્વરૂપમાં આવું. અને બે બાજુથી યમનાજી ફૂલ રાગમાં હતા, પણ જેવા કૃષ્ણએ પ્રવેશ કર્યો સબ બધા બેઠા રહ્યો. જે આવશે શાંતિ રાખો, બે મિનિટ
બધા બેઠા બેઠા ફૂલ લાગો બેઠા રહ્યો બધા.
આનંદ મહોત્સવ કરવો છે. ભગવાન શ્રી કૃષ્ણજી ગોકુળ પહોંચ્યા નથી કથામાં, રસ્તામાં છે ને. વસુદેવજી ટોપલામાં લઈને લીધા તો યમુનાજી કે છે કે પતિના ચરણ છુવા માટે આવ્યા હતા, ચરણ છુવી લીધા એટલે બેસી ગયા નીચા. વસુદેવજી નંદ ભવનમાં જઈ પોતાના પ્રાણ પ્રિયતમ નંદલાલ ને નંદજીના હાથમાં સોંપે છે. શું કરો, વસુદેવજી પાછા ઘરે જાય અને આ બાજુ આખો ગોકુળમાં સવારે સોનાનો સૂરજ ઉગે, આખા વિશ્વનો પ્રાણ બ્રહ્માંડ અધિપતિ માતા યશોદા સવારે આંખ્યું ખોલે તો કમળ બાજુમાં ખીલેલું પડ્યું છે, નીલકમલ નીલમણિ લાલા. અને નંદ આનંદ ઉત્સવ મનાવવાની તૈયારી કરે. પ્રત્યેક દેવી દેવતા રૂપ બદલી, ગોપીજનો ગોપ વાળો બધા નંદ ભવનમાં આનંદ લેવામાં. અને નંદે દિલથી છૂટ આપી કે બસ મારા ઘરે લાલો જમ્યો હોય તો જેને જેમ ગાવું જેમ નાચવું એમ છૂટ છે. મનાવો ઉત્સવ નંદ નંદ ભયો, એ નંદ ઘરે નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘરે નંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘરે નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથ દિયો ભોળ દિયો ઓર દિયો પાલ કી,
હાથ દિયા ભોળ દિયો ઓર દિયો પાલ કે,
હાથ દિયો
છોડી દિયા કડા દિયા ઓર દિયા પાલકી, છોડી દિયા ઓર દિયો પાલકે, હીરા દિયા મોતી દિયા ઓર દિયા પાલકી,
એ હીરા દિયા મોતી દિયા ઓર દિયો પાલકે,
આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો કનૈયા લાલ કી, માંગન કો હાથ દિયા બૂડન કો પાલકી, માંગન કો હાથ દિયા બૂડન કો પાલકે, માંગન કો હાથ દિયા બૂડન કો પાલકી,
માંગ
मंगन को हाथ दिया बूढ़न को पाल रतन दिए हार दिए दिए रूपा पाल
ए रतन दियो हार दिए दिए रूपा पाल
नंद के रे आनंद भयो
जय हो
यशोदा के बाल की जय कन्हैया लाल के
यशोदा के लाल की जय कन्हैया लाल के
यशोदा के बाल की जय कन्हैया लाल की
यशोदा के लाल की बाल कन्हैया लाल के
जय हो नंद लाल की जय कन्हैया लाल की
जय हो नंद लाल की जय कन्हैया लाल के
जय हो नंद लाल की जय कन्हैया लाल की
जय हो नंद लाल के जय कन्हैया लाल के
भयो जय कन्हैया लाल की
नंद आनंद भयो जय कन्हैया लाल की
राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम श्याम
राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम श्याम राधे श्याम श्याम
श्याम राधे श्याम 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 राधे श्याम श्याम
श्याम श्याम श्याम राधे
राधे श्याम 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 राधे श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम
राधे श्याम श्याम श्याम
राधे श्याम 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 श्याम
नाचो नाचो
अरे गो कुल आज दिवाली अरे गो
कुल आज दिवाली
प्रगट थया वन मारे गो कुल
प्रगट थया वन मारी रे गो कुल
हरे घर घर थी गोपियो आवे
हरे घर
घर थी गोपियो आवे
हरे घर
घर थी गोपियो आवे
हरे घर घर थी गोपियो आवे
हरे मन गमता साज सजावे
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 बाल मजना गीत गावे गोकुल मा गीत गावे गोकुल
हरे नाचे कूदे थे जो ने गोवालो हरे नाचे कूदे थे जो
गोवाल
हरे नाचे कूदे थे जो ने गोवालो
गोवालो
हरे ने हये हरख न मातो
हरे हये हरख न मातो
हरे ने हये हरख न मातो
हरे ने हये हरख न मा
निरखवान नंदलाल
निरखवान
नंदलाल
गोकुल मा
हरे गोकुल मा जदिवाले
हरे गोकुल मा
प्रगट थया वन माळे गोकुल मा
प्रगट थया वन माळे गोकुल मा
जय हो राधे हरे ये तो अबील गुलाल उड़ाड़े, हरे ये तो अबील गुलाल उड़ाड़े, हरे ये तो अबील गुलाल उड़ाड़े,
हरे तो अबील गुलाल उड़ाड़े,
हरे ये तो मारग मम ही चटावे,
हरे ये तो मारग मम ही सटावे,
हरे ये तो मारग मम ही चंटावे,
हरे ये तो मारग मम ही सटावे,
गोरस रस रे लावे रे गोरस रस रे लावे रे गोकुल मा हरे गोकुल मा जदिवाले
हरे
गोकुल मा जदिवाले
प्रकट थया वन मारे रे
प्रकट थया वन मारे गोकुल मा हरे पारणिये विश्व विहारी
हरे पारणिये विश्व विहारी
हरे पारणिये विश्व विहारी
हरे पारणिये विश्व विहारी
हरन झुलावे वजनेरी नारी
हरन झुलावे वजनेरी
नारी हरन झुलावे व्रज केरी नारी
हरन झुलावे वजनेरी
गोविंद गाय बलहारी रे
गोविंद गाय बलहारी गोकुल
माज दिवाली हरे गोकुल मायाज दिवाली प्रकट थया वन माली रे प्रकट थया वन माली गोकुल मा
बोलिए कृष्ण चंद्र भगवान की जय श्री नंद यशोदा की
जय
श्री गोकुल धाम की
जय
श्री यमुना महारानी की
बोलो नंद के लाला की
जय
आज के आनंद की
जय
बुलबंसी वाले की
जय
जय जय श्री और उत्सव होगा कीर्तन होगा नृत्य होगा
के व्रज मावास लड़ी वाजी रे के व्रज
थोड़ा पासल
मास लड़ी वागी रे के
व्रज मावास लड़ी वागी
बोल कोई माताओं आगे उबान रे बच्चा तो वाले
जब
जगह खाली पड़ी थे
जागी रे के व्रज मावास लड़ी वागी रे सैयर हूँ तो जब की ने जागी रे के રાખે સોમવાર શામળિયો વાલો રે કે
સોમવાર શામળિયો વાલો રે
કે સોમવાર શામળિયો વાલો રે
સોમવાર શામળિયો વાલો રે
સૌ મળી વૃંદાવન હાલો રે
વાસળી વાગી રે
નિરખવાને નંદ નો લાલો રે
નિરખવાને નંદ નો લાલો રે
રજમા વાસળી વાગી રે
કેવજમા વાસળી વાગી રે
સંયર હું તો જબ કીને જાગી રે કેવ્રજ માવા વાસળી વાગી રે
સયર હું તો
મંગળવારે મોહનજી મળ્યા રે
મંગળવારે મોહનજી મળ્યા રે
વિઠ્ઠલવર વચનોમાં પડ્યા રે
વિઠ્ઠલવર વચનોમાં પડ્યા રે
કે વાલો મારો અઢળક થઈ ઢળ્યા રે વાલો
મારો
મને આનંદની હેલી રે
ચડી છે મને આનંદની હેલી રે
કેવાલા વિના થઈ રહી છું ઘેલી રે
કેવાલા વિના થઈ રહી છું ઘેલી રે કે વ્રજ માવાસળી
વાગી રે કે
વ્રજ માવાસળી વાગીરે
મળ્યા તમે મળવાત નાવો શામાટે
તમે મળવાત
નટખટ નો નંદ કિશોર માંગે છે દાણજી
નટખટ નો નંદ કિશોર માંગે છે દાણજી
મારે
Yeah.
યશોદાજી કાનજીને વારો
આવડી યશોદાજી કાનજીને વારજો
દુખડા દીએ હજાર નંદજીનો લાલો
દુખડા દીએ હજાર નંદજીનો લાલો
દુખડા દીએ હજાર નંદજીનો લાલો મારે દુઃખ કેવા ને સહેવા તારા રે ઓ કુણ ગામ ના
હારે દુઃખ કેવા ને સહેવા મૈયારા રે ઓ તોર ગામ ના
ઓ મે મૈયારા રે ઓ કુણ ગામ ના
ફૂલકુંવર નાના રે ગેડી દાડો કના રે તો ગોરી રે તમને શીતલ ની ચુંદડી મંગાવી દો
ગોરી રે
શીતળ ની ચૂંડલી મંગાવી દો તો ગોરી રે તમને શીતલ ની ચૂંડલી મંગાવી દો તો ગોરી રે દાવી ચૂંડડી નો નાર દે કાનો રમે છે મારી
કેળમાં
આ નોટ બોલો નાનો રે કાનો રમે છે મારી કેળમાં સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને લાલો દેખાય છે સાચા સત્સંગ મારે આજ મને ભક્તિ ના રંગ મારે આજ મને લાલો દેખાય છે ભક્તિ ના રંગ
જુલો જુલો પારણીએ જુલો રે
શ્યામ તેરી બંસી વાદે ધીરે ધીરે
શ્યામ તેરી બંસી વાદે ધીરે ધીરે
વાદે ધીરે ધીરે કે યમુનાજી કે તીરે
વાદે ધીરે ધીરે કે યમુનાજી કે તીરે
વાદે ધીરે ધીરે કે યમુનાજી શ્યામ તોરી બંસી બાજે ધીરે ધીરે
શ્યામ તેરી બંસી બાજે ધીરે ધીરે
શ્યામ તેરી બંસી બાજે ધીરે ધીરે
શ્યામ તેરી બંસી બાજે ધીરે ધીરે
મોહન તેરી મુરલી બાજે ધીરે ધીરે
મોહન તેરી મુરલી બાજે ધીરે ધીરે
મોહન તેરી મુરલી બાજે ધીરે ધીરે
મોરલી બાજે ધીરે ધીરે
બાજે ધીરે ધીરે કે યમુનાજી કે 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 ધીરે
શ્યામ તેરી બંસી બાજે ધીરે ધીરે
શ્યામ તેરી બંસી બાજે ધીરે ધીરે
શ્યામ તેરી બંસી બાજે
શ્યામ તેરી બંસી બાજે ધીરે ધીરે
શ્યામ તેરી બંસી બાજે ધીરે ધીરે કમર કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે
કમર કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે
કમર કમર મથુરાની જેલમાં કાન જન્મ્યા
મથુરાની જેલમાં કાન જન્મ્યા
વાસુદેવ ટોપલામાં મેલી નિહાલ્યા
વાસુદેવ ટોપલામાં મેલી નિહાલ્યા
વાસુદેવ ટોપલામાં મેલી નિહાલ્યા ગોકુળિયામાં મેલવાને જાયો મારો શ્યામ શ્યામ
આવીને મારી મટુકી ફોડે કમર કમર મારો વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે
કમર કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે
કમર કમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે
બેવું કાંઠે જમુના આવી છલકાણી
બેવું કાંઠે જમુના આવી છલકાણી
બેવું કાંઠે જમુના આવી છલકાણી વાસુદેવ એવા મનમાં મુજાણા
એવા મનમાં મુજાણા
જમનાજી માં કેડ્યું જમનાજી માં કેડ્યું પાડે મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે જમના
મારો મારો વલો ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે નંદના લાલા ને મોરલી વાળા ને
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 પ્રેમેથી ભક્ત બાંધી લીધા ને પ્રેમેથી ભક્ત બાંધી લીધા પ્રેમેથી ભક્તિ બાંધી લીધા નંદલાલા ને
પ્રેમેથી ભક્તિ બાંધી લીધા નંદલાલા ને
નંદના લાલા ને મોરલી વાલા
નંદના લાલા ને
મારું જો માનો તો તમે મીરાબાઈ ને પૂછજો મારું ન માનો તો તમે મીરાબાઈ ને પૂછજો
ભૂગરો
નંદલાલા ને ભૂગરો માં કાઠી બાંધી લીધા નંદલાલા ને ભૂગરો માં કેવા બાંધી લીધા નંદલાલા ને ભૂગરો માં કેવા બાંધી લીધા નંદલાલા ને નંદના લાલા ને મોરલી વાલા ને નંદના લાલા ને મોરલી વાલા ને મારું ન માનો તો તમે નરસિંહા ને પૂછજો મારું ન માનો તો તમે મારો તો માનો તો તમે નરસિંહા ને પૂછજો મારું ન માનો તો તમે નેતાજીને પૂછજો એ કડતાલ માં કેવા બાંધી લીધા નંદલાલા ને કડતાલ માં કેવા બાંધી લીધા નંદલાલા ને કડતાલ માં કેવા બાંધી લીધા નંદલાલા ને કેવા બાંધી લીધા હું તો વારી રે હું તો વારી રે સુંદર શામ તમારા લટકા ને હું તો વારી રે સુંદર શામ તમારા લટકા ને બલિહારી રે હો બલિહારી રે સુંદર શામ તમારા લટકા ને બલિહારી રે બલિહારી રે સુંદર શામ તમારા હું તો વારી રે સુંદર શામ તમારા લટકા ને હું તો વારી રે સુંદર શામ તમારા લટકા ને લટકે જળ જમના માં પેટા લટકે નાચો કાળી રે લટકે જળ જમના માં પેટા લટકે નાળો નાચો રે લટકે ગીરી ગોવર્ધન તોળો
લટકે ગીરી ગોવર્ધન તોળો
લટકે ગીરી ગોવર્ધન તોળો
લટકે ગીરી ગોવર્ધન
લટકાને હું તો વારી રે સુંદર તમારા લટકાને તબ ડમક ડમક સાધુર દ્રવ ડમકત દહેશત મોર મલાર ગીરા તબ પિયુ પિયુ શબદ પુકારત ચાતક પિયુ પિયુ કોકિલ કાન ગીરા તબ ગડાન ગડાડ તબ ગણ ગણ નભ હાથ કણાકા તણો નણ ગિરિવર શિખર બજે તબ રૂમ ઝુમ રૂમ ઝુમ ભર છત પર કાય ઘરર ઘરર ગમ ઘોર બજે રે દીદી ઘરર ઘરર ગન ઘોર બજે રે કરુ સર પર સધર અમર કરુ અનુસાર કર પરવર કરુ મેલ કરે કરુ સર પર સધર અમર કર અનુસાર કર પરવર કર મેલ કરે અનહર સુર યવર યતર યતિ મનહર ફલ ફલ યતિ યુર હર અકબરે નિરકાટ નર કવર કવર પૂર્ણ નિરજટ નિકાટ મુકટ રંગ પર સુંદર શ્યામ રમે રે દીદી રંગ પર સુંદર શ્યામ રમે રે દીદી રંગ પર
Krishna Hare Hare
Hare Hare
Nitai Gora Hari Bol Hari Bol Hari Bol Hari Bol
Nitai Gora Hari Bol
Hari Bol Hari Bol
Nitai Gora Hari Bol Hari Bol Hari Bol Hari Bol Nitai Gora Hari Bol Hari Bol Hari Bol Hari
बोली हरि नाम संकीर्तन के
नटके लाला की
जय
आज के आनंद की
जय अपना बजाना बहुत सौभाग्य थे के यहां आपड़े भगवान ना जन्म नो उत्सव मनायो भगवान श्री कृष्ण प्रगट तो थया परंतु ईज भगवान ने आपड़े हमेशा माटे प्रगट राखवा होय तो श्रील प्रभुपाद जी कहे छे के भगवान प्रत्येक युग में प्रगट थाय छे जारे जारे आ संसार में असुरों नो आतंक वधे अधर्म वधे त्यारे त्यारे भगवान अलग अलग अवतार लईने प्रगट थाय छे अने असुरों नो नाश करे छे हूँ बपोरे आपणे जोयुं के त्रेता में भगवान राम रूपे प्रगट थया द्वापर में भगवान कृष्ण प्रगट थया ईज रीते कलयुग में पण प्रत्येक વ્યક્તિની બુદ્ધિ આસુરી થઈ ગઈ છે અને બુદ્ધિ રૂપી અસુરને મારવા માટે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ કળિયુગમાં પોતાના નામના રૂપમાં પ્રગટ છે કલી કાલે નામ રૂપે કૃષ્ણ અવતાર એટલા માટે હંમેશા માટે ભગવાનને પ્રગટ રાખવા હોય તો હું ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ હું જેવી રીતે પ્રભુજીએ ગઈકાલ કથામાં કીધું હતું કે બ્રહ્માજીને નારદજીએ પૂછ્યું તો આ જ ઉત્તર આપ્યો હતો કે હરે કૃષ્ણ મહામંત્ર જ કલી કલ્મશ નાશનમ કળિયુગના સમસ્ત દોષોને નાશ કરીને આપણી બુદ્ધિને એવી સુંદર અને પવિત્ર બનાવશે કે જેથી આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકશું તો એટલા માટે જે ભક્તો પાસે માળા નથી જપ નથી કરતા એ બધા ભક્તોને નમ્ર નિવેદન છે કે અહીંયાથી ગંગા કિનારેથી એવું નિયમ લઈને જાય કે રોજ મહામંત્ર જપશું અને જો તમે લોકો એવો નિયમ લેશો તો અમે સમજશું કે અમારી આ કથા સાર્થક થઈ ગઈ હું બાબુલાલનો પ્રયાસ અને એનો ખર્ચ સફળ થઈ ગયો અને એટલા માટે અહીંયા વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જે લોકો પાસે જપમાળા નથી તો એ લોકોને જપમાળા જોતી હોય તો અમારા ભક્તો વૃંદાવન ગયા છે એની પાસેથી મગાવવાની છે તો તમે લોકો જેની પાસે નથી અને જપમાળા જોતી હોય એ ભદ્રવર્ધન પ્રભુ અને વેલજીભાઈ ઇટાલિયા એનો સંપર્ક કરે
કલિમલ મથની ત્રિતા પરિવારની
કલિમલ મથની ત્રિતા
પરિવારની જન્મ મૃત્યુ માય ભવ ભય હા
महाप्रभु की जय। भागवत भगवान की जय। कृष्ण चंद्र भगवान की जय। कृष्ण जन्माष्टमी महामहोत्सव की जय। निताय गौर प्रभानंदे श्रील प्रभुपाद की।